Order, please. Kathana Ekwareyage nivedana Parliament katayutu mulu kaalaya tulama sajeeviya vikashayana wana hein me kaalaya tule ekenikata apahasa karaganeem yojana ha charitagathana wani siduwim walata ida notamana lesa gari mantrithumalagen illa sirimata kemathi eveni kriya nisa mahajanawa tule parliament ekata kerey athi viswasaya ha gaurawaya bindawatimata ida atha හැමදාටම හොඳයි. ලිපි ලේඛනාදී පිළිගැන්වීම ගරු රාජ්‍ය ව්‍යවසාය සංවර්ධන අමාත්‍යතුමා. ගරු සභානායකතුමා.
දෙදාස් 2013 වර්ෂයේ සදා ශ්‍රී ලංකා කජු සංස්ථාවේ වාර්ෂික වාර්තාව සහ ගිනුම් මම ඉදිරිපත් කරමින් මෙම වාර්තාව ආර්ථික සංවර්ධන පිළිබඳ ආංශික අධ්‍යක්ෂණ කාර්ක සභාවට යොමුකළ යුතුයි මම යෝජනා කරමි.
කාර්ක සභා වාර්තා පිළිගැනීම රජයේ ගිනුම් පිළිබඳ කාර්ක සභාවේ අතුරු වාර්තාව එම කාර්ක සභාවේ සභාපති ගරු ලසන්ත ලැබිවන්න මැතිතුමා විසින් පිළිගැන්වීම.
ගරු කථානායකතුමනි, 8 පාර්ලිමේන්තුවේ 1 සභාවාරයේ සඳහා රාජ්‍ය ගිනුම් කාර්ක සභාවේ අතුරු වාර්තාව ඉදිරිපත් කරනවා. මෙම අතුරු වාර්තාව විශේෂයෙන්ම සකස් කරලා තිබෙන්නේ ඵලදායිතා තොරතුරු සහ සංනිවේදන තාක්ෂණ පද්ධතියන් උපයෝගී කරගනිමින් රජ ආදායම එකතු කිරීම වැඩි දියුණු කිරීම සඳහා පාර්ශවකරුවන් විසින් සහ පාර්ශවකරුවන් අතර ගතයුතු පියවරයන් නිර්දේශ කිරීම සඳහා වූ රාජ්‍ය ගිණුම් කාරක සභාවේ අතුරු වාර්තාව. රාජ්‍ය ගිණුම් කාරක සභාව විසින් මෙම කටයුත්ත වෙනුවෙන් මෙම ගිණුම් කාරක සභාවේ සමාජිකයින් අතුරින් ගරු එරාන් වික්‍රමරත්න නියෝජ්‍ය අමාත්‍යතුමාගේ සභාපතිත්වයෙන් යුතුව බන්දුල ගුණවර්ධන මන්ත්‍රීතුමා, අලි සහිර් මහුලාන මන්ත්‍රීතුමා, වෛද්‍ය නලින්ද ජයතිස්ස මන්ත්‍රීතුමා, වෛද්‍ය කාවින්ද හෙෂාන් ජයවර්ධන මන්ත්‍රීතුමාගෙන් සමන්විත කමිටුවක් පත් කරලා 2016 මැයි 3 දින පළවෙනි කමිටු රැස්වීම පවත්වලා රැස්වීම වාර 8 පවත්වලා මේ සම්බන්ධිත ආයතන 20 කැඳවීම් කරලා මෙම වාර්තාව අද පාර්ලිමේන්තුවට ගිණුම් කාරක සභාව විසින් ඉදිරිපත් කරනු ලබනවා. මා ප්‍රථමයෙන්ම මෙම අනුකාරක සභාවේ සභාපති එරාන් වික්‍රමරත්න සභාපතිතුමාටත් සියලුම සාමාජිකයින්ටත් එවැගේම එම අපේ ලේකම් කාර්යාලයේත් මේකට සහයෝගය දායකත්වය දැක්වූ සියලුම දෙනාට ගිණුම් කාරක සභාවේ සභාපතිවරයා විදිහට ස්තුතිය ප්‍රකාශ කරන්න ඕනේ. විශේෂයෙන්ම මෙම අවශ්‍යතාවය පැන නැගුණේ මේ වර්ෂයේදී රාජ්‍ය ගිණුම් කාරක සභාවට අපේ රටේ රාජ්‍ය ආදායමෙන් 80%ක් දායකත්වය ලබා දෙන රේගු දෙපාර්තමේන්තුව, දේශීය ආදායම් දෙපාර්තමේන්තුව, සුරාබඳු දෙපාර්තමේන්තුව කැඳවීමකට ලක් කළා. මේ අවස්ථාවේදී අනාවරණය වුණා මෙම ආයතනවල විශේෂයෙන්ම දැනට වඩා තිබෙන නීති රීති අනුව දැනට පනවල තිබෙන බදු සීමාවන් අනුව මීට වඩා විශාල ආදායමක් ලබා ගැනීමේ හැකියාව තිබෙනවා. නමුත් විවිධ හේතුන් නිසා ලබාගත හැකියාව තිබෙන ආදායම් විශාල ප්‍රමාණයක් අහිමි වෙනවා. එම නිසා කාරක සභාව තීරණය කළා ඉදිරි වර්ෂවලදීත් මේ ආයතන කැඳවලා මේ සිද්ධීන් පිළිබඳව පශ්චාත් පරීක්ෂණ කරනවට වඩා මේ සඳහා විස්තරසාර විසඳුම ලබා දීමට යම්කිසි ආකාරයක ක්‍රමවේදයක් සකස් කිරීම කාලෝචිත අවශ්‍යතාවයක් විදිහට කාරක සභාව හඳුනගෙන මෙම අතුරු වාර්තාව ඉදිරිපත් කරන්න කටයුතු කළා. ඒදී විශේෂයෙන්ම මට තව විනාඩි දෙකක් දෙන්න ගරු කතානායක.
අපි අපිට කාල සීමා කරන්න තියෙනවා මේකින්ද ඔබතුමා කෙටියෙන්
මට විනාඩි දෙකක් දෙන්න.
මම විනාඩි දෙකක් මං දුන්නා.
විශේෂයෙන්ම මම ඉල්ලීමක් කරනවා මෙම පාර්ලිමේන්තුවෙනුත් මෙම අතුරු වාර්තාවෙහි අපි මුදල් අමාත්‍යාංශයට සම්පූර්ණ වගකීම බාර දීලා තිබෙනවා. මුදල් අමාත්‍යාංශයේ මගින් අපට මාසයක් ඇතුළත මේ පිළිබඳව ක්‍රියාකාරී සැලැස්මක් ඉදිරිපත් කළ යුතුයි. ඊට පස්සේ මාස 3කට සැරයක් මෙම ක්‍රියාවලිය සම්බන්ධව ප්‍රගතිය පිළිබඳව රාජ්‍ය ගිණුම්කාරක සභාවට වාර්තා ඉදිරිපත් කිරීමේ අවශ්‍යතාවය මෙම කාරක සභාව තුළින් ඇතුළත් කරලා තිබෙනවා. ඉතින් මේ නිසා අපි ඉතාමත් වගකීමකින් යුතුව ඒ සියලුම ආයතනවලින් ඉල්ලීමක් කරනවා. මේ සඳහා මේ කාරක සභාවේ කරුණු ක්‍රියාත්මක කරන්න අනිවාර්යයි කියලා අපි කියන්නේ නැහැ. කෙසේ හෝ මේ තිබෙන අඩුපාඩුකම් නිවැරදි කර ගැනීම වෙනුවෙන් වෙනත් ක්‍රමවේදයන් තිබෙනවා නම් එම ආයතනවලට අයිතියක් තිබෙනවා ඒ ක්‍රමවේදයන් ක්‍රියාත්මක කරන්න. එහෙම නැත්නම් මේ කාරක සභාවේ නිර්දේශයන් අනිවාර්යයෙන්ම ක්‍රියාත්මක කළ යුතුයි. ක්‍රියාත්මක කරලා ඔක්තෝබර් මාසයේ 17 වෙනිදා වෙනකොට විගණකාධිපතිවරයා විසින් මේ ක්‍රියාවලිය පිළිබඳව අපේ කාරක සභාවට අපි ප්‍රගතිය ලබා ගැනීමේ වැඩපිළිවෙලක් අපි ක්‍රියාත්මක කරන්න බලාපොරොත්තු වෙනවා. එවිට මං හිතන්නේ ලබන අයවැය ඉදිරිපත් කරනකොට අපේ ඉලක්කය තිබෙන්නේ මේ ඉලක්ක සහගත ආදායමට වඩා වැඩි ආදායමක් අපේ රටේ රාජ්‍ය ආදායමෙන් 80%ක් දායකත්වය ලබා දෙන දේශීය ආදායම් දෙපාර්තමේන්තුව රේගුව සුරාබදු දෙපාර්තමේන්තුවෙන් ලබා ගැනීමේ ඉලක්කයක් ඇතුව තමා මෙම අනුකාරක සභාවේ වාර්තාව ඉදිරිපත් කරන්න අපි කටයුතු කළේ. ඉතින් මේ නිසා මේ පාර්ලිමේන්තුවෙත් සියලුම දෙනාගේ සහයෝගයේ දායකත්වය අපේ කාරක සභාවට ලබා දෙන ලෙස ඉල්ලීමක් කරමින් ඔබ සියලුම දෙනාට ස්තුතිවන්ත වෙමින් මම නිහඬ වෙනවා.
හරි, බොහොම ස්තුතියි. ඒ වගේම කාරක වැඩ කටයුතු සම්බන්ධයෙන් අපි පාර්ලිමේන්තුවේ අගය කරන ඉතාමත්ම කාර්යක්ෂම ලෙස ඔබගේ කමිටු විසින් ක්‍රියා කිරීම සම්බන්ධයෙන් ඊළඟට අධ්‍යාපනය හා මානව සංවාදයේ පිළිබඳ ආංශික අධීක්ෂණ කාරක සභාවේ වාර්තාවේ කාරක සභාවේ සභාපති ගරු වඩවෙල් සුරේෂ් මහතා විසින් පිළිගැන්වීම.
Honorable Speaker, I present the report of the Secretarial Oversight Committee on Education and Human Resources Development regarding medical education in Sri Lanka with the participation of the private sector, adopting the South Asian Institute of Technology and Medicine, SITEM, as a model. Honorable Speaker, and also I would like to kindly request you to my subcommittee chairman, Honorable Professor Ashu Marasinghe will explain for I need 2 minutes for the more information.
Yeah, it should be a short presentation, Honorable Professor.
ඇතුවනි මේ උසස් අධ්‍යාපන අනුකමිටුව විසින් අපි මේ සයිතම් ප්‍රශ්නය සම්බන්ධයෙන් අධ්‍යයනය කරා. මේ සම්බන්ධයෙන් වාර 5ක් විතර අපි රැස් වුණා. 35 දෙනෙක්ගෙන් පමණ සාක්ෂි කැඳෙව්වා මේ සම්බන්ධයෙන් අදාළ සියලුම අදාළ ආයතන වලින්. ඉතින් මේ හරහා අපි කල්පනා කරා මේ සඳහා පාර්ලිමේන්තුවට අපේ නිරීක්ෂණ ඉදිරිපත් කරන්න. මේ නිරීක්ෂණ විශේෂණ ඉදිරිපත් කරන්න හේතු කාරණා කෙටියෙන් මම දක්වන්න කැමති. ලංකාවේ වෛද්‍යවරු දැනට ඉන්නේ 17129ක් පමණ. නමුත් ලෝක සෞඛ්‍ය සංවිධානයේ නිර්ණායක 40,000ක් විතර වෛද්‍යවරු සිටියිතු. ඒ අනුව 25,000ක් විතර වෛද්‍යවරුන්ගේ හිගයක් තියෙනවා. දැනට ලංකාවේ රාජ්‍ය වෛද්‍ය විද්‍යාලවලට අමතරව තියෙන එකම පෞද්ගලික වෛද්‍ය විද්‍යාලය මේ සයිතම් එක. එසේ වුවද මෙම සිසුන්ට ලියාපදිංචිය ලබා දීම ශ්‍රී ලංකා වෛද්‍ය සභාව විසින් ප්‍රතික්ෂේප කර තියෙනවා. තම සිසුන් හට ප්‍රමාණවත් සායනික පුහුණුවීම් තිබෙන බව සයිතම් ආයතනයේ ප්‍රකාශ කළද ඊට ශ්‍රී ලංකා වෛද්‍ය සභාව එකඟ නොවේ. ශ්‍රී ලංකා වෛද්‍ය සභාව ඉල්ලා සිටින පරිදි විසඳාලීමට ඉතිරිව ඇති එකම ගැටලුව වන්නේ ප්‍රමාණවත් සායනික අවස්ථා ඇති කරලීම. ශ්‍රී ලංකා වෛද්‍ය සභාව කිසිදු කොන්දේසිවලින් තොරව පිළිගනු ලබන විදේශීය වෛද්‍ය විද්‍යාල සිසුන් සිටින සිසුන් ලබන සායනික පුහුණුවට වඩා වැඩි සායනික පුහුණුවක් සයිතම් සිසුන් ලබා ගන්නා බව අපිට පෙනී ගියා. නිර්දේශ ලෙස පහත් දැක්වෙන ක්‍රම තුන මගින් මේ ප්‍රශ්නේ විසඳාගත හැකිය අපි යෝජනා කරනවා. එකද රාජ්‍ය පෞද්ගලික හවුල් ආයතනයක් ලෙස සයිතම් ආයතනයේ වෛද්‍ය සිසුන්ගේ සායනික අවස්ථා වැඩි කිරීම එක. ඊළඟට අධීක්ෂණ ආයතනයක් මොනිටරින් බොඩි එකක් දාලා සයිතම්හි වෛද්‍ය උපාධිය ප්‍රමිතිය පවත්වාගෙන යෑම. ඊළඟට දිගු කාලීන පියවර ලෙස ශ්‍රී ලංකාවේ පෞද්ගලික වෛද්‍ය අධ්‍යාපනයේ අනාගත ව්‍යාපෘතිය සඳහා අදාළ යෝජනා ඉදිරිපත් කරනවා. මේ අර්ථයේ ප්‍රධාන වශයෙන් නෙවිල් ප්‍රනාන්දු ශික්ෂණ රෝහල රජයට පවරා ගත යුතුයි අපි යෝජනා කරනවා. ඒ රජයට පවරාගෙන රජයේ රෝහලක් ලෙස පවත්වාගෙන යා යුතුයි. මේ රෝහලේ ඇඳන් 1000න් ඇඳන් 100ක් මුදල් අය කරන ලබන අංශයක් ලෙස වෙන් කළ යුතුයි. ඒ අනුව සයිතම්හි සිසුන් සදා සායනික පුහුණුව සැපයීමට අදාළ ගාස්තුවක් විශේෂයෙන් සයිතම් ආයතන විසින් සෞඛ්‍ය අමාත්‍යාංශයට ගෙවිය යුතුයි. එවගේම මේ අතපසු වැඩ කොටස් ඉක්මනින් අවසන් කළ යුතු වෙනවා. ඒ සඳහා පාර්ලිමේන්තු ආංශික අධීක්ෂණ උසස් අධ්‍යාපන අනුකමිටුවේදී සෞඛ්‍ය අමාත්‍යාංශ එකඟ වූ පරිදි ඖෂධ සැත්කම් නාරි වේද හා ප්‍රසව මානසික චිකිත්සාව සහ අනුවිශේෂාන් විශේෂතා ඇති වෙනත් ප්‍රධාන විශේෂ රෝගී තත්ත්වයන් සඳහා වූ අවිස්සාවෙල්ල රෝහල භාවිතා කිරීමට සෞඛ්‍ය අමාත්‍යාංශය අවසර දී යුතුයි. සයිතම් සිසුන් මේ වෙනිට මනෝ චිකිත්සාව සහ අනෙකුත් කීපයක් පමණක් අවිස්සාවෙල්ල රෝහල යොදා ගන්නා වූද අක්ෂි හා ENT වැනි උපාංශ රැසක් එම රෝහලේ ඇත. තවද පළාතේ මහ රෝහල හා මූලික රෝහල් කිහිපයකට ශිෂ්‍ය කණ්ඩායම් යොමු කිරීම සම්බන්ධ කළ හැකියි කියලා අපි බලාපොරොත්තු වෙනවා. අවසාන වශයෙන් වෛද්‍ය උපාධි වැඩසටහනේ ප්‍රමිති ආරක්ෂා කිරීම ඉතාමත් වැදගත්. ඒ මගින් පෞද්ගලික වෛද්‍ය විද්‍යාල අනාගතයේ තීරණය වෙනවා. ඒ ප්‍රමිති ආරක්ෂා කිරීම සඳහා මොනිටරින් බොඩි එකක් පත්කලේ නිරීක්ෂණ ආයතනයක් අධීක්ෂකවරුන්ගෙන් පත්කල යුතුයි කියලා යෝජනා කරනවා. සයිතම් ව්‍යුහයේ ක්‍රියාත්මක කරන තෙක් මේ ප්‍රධාන අධිකාරිය ලෙස මේ මොනිටරින් බොඩි එක පැවතිය යුතුයි කියලා අපි යෝජනා කරනවා. ඒ වගේම සිසුන්ගේ වෛද්‍ය උපාධිය අවසන් විභාගය රජයේ වෛද්‍ය පීඨ සඳහා විශ්වවිද්‍යාල ප්‍රතිපාදන කොමිෂන් මගින් නියම කර ඇති මාර්ගෝපදේශ හා ප්‍රමිති වලට අනුව පැවැත්විය යුතුයි. ඒ වගේම විශ්වවිද්‍යාලයේ සයිතම් ආයතනයේ සිසුන් ඇතුළත් කරගන්නා සිසුන් ප්‍රමාණයෙන් 20% පූර්ණ කාලීන ශිෂ්‍යත්වය, ඒ කියන්නේ නොමිලේ අධ්‍යාපනය ලබා දිය යුතුයි කියලා යෝජනා කරනවා. මෙතරම් සයිතම් ආයතනයේ මේ සඳහා එකක් වෙලා තියෙනවා. ඒක දැනට සයිතම් ආයතනයේ විසින්
අපිට වෙලාවේ ප්‍රශ්නයක් තියෙනවා.
තව එක විනාඩිය. උසස් අධ්‍යාපන අමාත්‍යාංශයට යොමු කරලා තියෙනවා මේ රෝහල රජයට පවරා දෙන්න කැමතියි කියලා. ඒකත් එම ලිපියත් මම සභාගත කරනවා. ඒ වගේම මේ සාක්ෂි කැඳ වූ 33 දෙනාගේ නාමලේඛනයත් සභාගත කරනවා. අවසන් වශයෙන් මේ කාර්යය සාර්ථක කරගන්න සහයෝගය දැක්වු සියලු දෙනාටම විශේෂයෙන් කාර්ය සභා කාර්ය මඩුල්ලට ස්තුතිවන්තයි.
හොඳයි, බොහොම ස්තුතියි. මේ දීර්ඝකාලීන ප්‍රශ්නෙට විසඳුමක් ගත්තොත් මම හිතන්නේ ඔබගේ ආජීවික අධීක්ෂණ කාර්ය සභාවට විශාල ගෞරවයක් හිමි වෙනවා. අපි විවාදයක් කරන්න අමාරුයි ගරු අනුකුමාර මැතිතුමා.
නෙවේ ගරු කතානායකතුමනි.
අදහසක් ප්‍රකාශ නැත.
අදහසක් කියන්නේ මේ සමහර කමිටුවේ අයගේ බිරිඳ සමහර අය මේ සයිතම් ආයතනයේ අධ්‍යාපනය ලබනවා. සමහර අය සයිතම් ආයතනයේ වෙනුවෙන් පෙනීටින සම්මන්ත්‍රණ වල සහභාගී වී තිබෙනවා. ඒ නිසා මේ කමිටු වාර්තාව පිළිබඳව ඉදිරියට ක්‍රියාමාර්ග ගැනීමට පෙර මේ පාර්ලිමේන්තුවේ පූර්ණ විවාදයක් පැවැත්විය යුතුයි. මොකද මේ කමිටුව තුළම මතුවෙච්ච ගැටලු
ගන්නවා.
අර කතානායකතුමනි, මේ සම්බන්ධයෙන් අධිකරණයේ නඩුවක් තියෙනවා. ඒ නඩුවේ තීන්දුව අනුව මේක තීරණය වෙයි. නෑ අධිකරණයේ
දැන් වාර්තාව අපි පිළිගන්නවා නම් අපිට පුළුවන් මේ වාර්තාව විවාද කරන්න පුළුවන්. හරි, ඒක ආස්තව දෙන්න. ඔව් ඔව් අනුකමා ජනමැතිතුමා,
ඔව් කතානායකතුමනි, සභානායකතුමා පැවසුවා මෙතන මේ පිළිබඳව අධිකරණයේ නඩුවක් තිබෙන බව. හැබැයි එසේ නඩුවක් තිබියදී ඒ පිළිබඳ පාර්ලිමේන්තු වාර්තාවක් ඉදිරිපත් කරනවා. ඒ එහෙමනම් දැන් තිබෙන මේ වාර්තාව නඩුව අවසන් වෙන තෙක් පැත්තකින් තියන්නේ. නඩුව අවසන් වුණාට පස්සේ සභාව
නැත්නම්
මේක අනියම් බලපෑමක් පාර්ලිමේන්තුවට.
මම අදහස් කළේ ඒකනේ ගරු සභානායකතුමා.
පාර්ලිමේන්තුවෙන් කරන අවසන් පාර්ලිමේන්තු
නිර්දේශය. සභානායකතුමා,
ගරු කතානායකතුමනි, පාර්ලිමේන්තුවේ වැඩ ස්වාධීනයි. ඔබතුමා දන්නව අන්න බණ්ඩාරනායක මැතිතුමාගේ නඩු තීන්දුව අනුව පාර්ලිමේන්තුවේ වැඩ ස්වාධීනයි. මේක අදහසක් විතරයි.
ඔව් හොඳයි, ඒක තමයි මාත් අදහස ගන්නේ.
ඔව් අදහසක් විතරයි. හැබැයි මෙතුමා කියනවා නඩුවක් තියෙනකොට අපේ වැඩ නවත්තන්න ඕනේ කියලා. බණ්ඩාගේ කලින් අහලා නැහැ. මන්නම් ඒ කලින් අහලා නැහැ. අනිත් එක ශ්‍රේෂ්ඨාධිකරණයේ අර්ජුන මහේන්ද්‍රන් නිර්දෝෂී කියලා තීන්දුවක් දුන්නාම කොප් කමිටිය කොහොමද?
හොඳයි හොඳයි, අපි මේක මෙතනින් නවත්තමු. දැන් අපි මේමය කර අඳුකෝන ඇතුම. මට වෙලාවේ ප්‍රශ්නයක් තියෙනවා. දැන් මේක පාර්ලිමේන්තුවේ විවාදයක් ගත්තට පස්සේ තමයි සලකන්නේ.
ඔව් කතානායකතුමනි, මේ පිළිබඳව අධිකරණයේ නඩුවක් විභාගයට පත් වෙමින් තිබෙනවා. ඒ නඩුවක් විභාගයට පත් වෙමින් තිබියදී පාර්ලිමේන්තුවට කමිටුවක් විසින් වාර්තාවක් සභාගත කරන්න බෑ. ඒ මුළුමනින්ම වැරදි.
එහෙම
කරන්න බෑ කරු කතානායකතුමනි. හරි,
මේ
පාර්ලිමේන්තුවේ අදහස කරනවා. හරි
හරි හරි,
අධිකරණය නවත්තන්න බෑ.
හරි, ඒ නීතිය පිළිගත්ත ක්‍රියාත්මක කිරීම නඩු තීන්දුව පස්සේ කරන්න බල. විල් ක්ලෝස් ඉට් රයිට්. බෙසම් පිළිගැනීම ගරු ප්‍රේමදාස මැතිතුමා, ගරු දිනේෂ් ගුණාධර මැතිතුමා,
අධ්‍යාපන ඇමතිතුමා, කීප වතාවක් මේ ප්‍රශ්නවලට පිළිතුරු දෙනකොට අපි උපසාස අධ්‍යාපන ඇමතිතුමාගෙන් මේ පිළිබඳ ඇහුවා. පාර්ලිමේන්තු හැන්සාඩ් වාර්තාවේ තිබෙනවා සැටිමා එතනේ ගැන. එතුමා දෙන්න උතුරේ උසාවියේ නඩුවක් තිබෙන නිසා ඒ ගැන තීරණයක් දීමට බෑ කියලා. දැන් එහෙම උත්තර දුන්නු සභානායකතුමා කොහොමද කියන්නේ ඒ පිළිබඳ වෙන නිගමනයන් නිර්දේශ කරන්න පුළුවන් කියලා. මේ ගැන ඔබතුමා
මේක විවාදයට ගන්නේ අධිකරණ තීන්දුව ලැබුණාට පස්සේ.
ඒක
අවශ්‍ය වුණා.
නෙමෙයි මේක අධිකරණයට ගෙනියනවා. ඒ වාර්තාව අධිකරණයට ගිහිල්ලා ප්‍රොඩියුස් කරනවා පාර්ලිමේන්තු රිපෝට් එකක් ඇටියට. මේක තමයි ඔබතුමා දැනගන්නට ඕනේ බරපතල කුමන්ත්‍රණය. ඒකයි බයනක
කරු සභානායකතුමා
අපේ අනිසුභාන සිංහ මැතිතුමා ප්‍රකාශ කෙරුවේ ඒ කොමිටුවේ සාකච්ඡා කරලාගත් තීරණය. ඒක මතයක් පමණයි.
ඒක මතයක්
පමණයි.
හරි.
හොඳයි.
ගරු සමන්දිර මැතිතුමා පොඩ්ඩක් ඉක්මන අපේ කාල සම්බන්ධ ප්‍රභාවට.
No, not on this matter, sir.
Yeah.
A question of privilege.
What is that?
I presented a report yesterday of the Committee on Public Finance. I find that this morning, newspaper FT has led with the story, budget bungled question mark, and the first paragraph is misleading. It's actually opposite of what has been said in this report. It says, Committee on Public Finance Chairman and Opposition Lawmaker M.S. Mandran yesterday charged in Parliament that 2017 budget presented by Finance Minister Ravi Karunanayake didn't tally with the actual figures by which the ministry was working on. Now, that is totally false, because I have explained in the introduction itself that the minister relied on actual figures, but those figures are not the figures that have been distributed in those three volumes of red books. And we have recommended that the actual figures be distributed at least during the committee stage debate. So this news item is totally misleading.
I'll ask the Secretary General to bring this to the notice of the newspaper.
And,
yeah.
And mischievous.
Yeah,
and I urge Honorable Speaker to take action on
this. Thank you very much. Pesam Piliganima Garu Premadasa Mettuma. Garu Lucky Javadana Mettuma. ගරු ඒ.සී. මුතුකාරණ මැතිතුමා
ගරු කතානායකතුමනි මහලුත් බල්ලම කුමුක්කන්ද අංක 39 දැන් ස්ථානයේ පදිංචි කේ.ඒ. ලලිතා රංජනි මහත්මිය ලැබෙන ප්‍රතිම පිළිගන්නුම්
හොඳයි ගරු සභානායකතුමා ගරු සභානායකතුමා
මුද්‍රණය කළ යුතු මම යෝජනා
කරා
සෙක්‍රටරි ජෙනරල් යූ මා ඇඩ්වයිස් ද ස්පීකර්
බස් ඕකේ තෑන්ක් යූ
ජස්ට් කීපින්ග් වයිට්
ගරු පාර්ලිමේන්තුවේ වාචික පිළිතුරු අපේක්ෂාකට පන්සකාර බුද්ධික පතිරණ මැතිතුමා රාජ්‍ය ව්‍යවසායයේ සංවර්ධන අමාත්‍යමා ගැසීමට
ගරු කතානායකතුමනි ඔබතුමාට කාලය ඉතුරු කරන්න ඕනින්ද මම කියනවා මේ ඔය සංඛ්‍යාව විතරක් කියන්න මේ ඒව නංගන්න ඕනේ
නෑ ඒක ලොකු දෙයක් අපිට දැන්ටම කාලෙන් ගොඩක් ගිහිල්ලා තියෙනවා ඉතින් මයි තාමත්ම සාධාරණ වෙනම අගේ කරන එක ගරු බුද්ධික පතිරණ මැතිතුමා
ඔව් කාලකට පස්සේ
ආයතන සංඛ්‍යාව 250කට අධිකයි.
ඔබ නම් ඊළඟට තව ඊළඟ එකට යනවනේ ඔබතුම කවන්නේ.
සමස්ත
hali
2014 දී සමස්ත ලාභය රුපියල් බිලියන 600කට වැඩි.
හොඳයි. හරිද? ඔන්න සභාවකට ගන්න අද ඉතුරු ටික. දැබතුමා කියාපු දෙය නෙමෙයිනේ කරන්නේ.
නෑ කිව්වේ මංගේ මුළු ප්‍රශ්නේම. නෑ කතානායකතුමා. මමගේ මුළු ප්‍රශ්නේම සභාගත කරන්න නෑ මං අවශ්‍ය ටික සභාගත කරලා ඕන එකද ගහන්නේ. දැන් ඔබතුමා ඔය දානකෙන් වෙලා යන්නේ.
අලාභයේ පිළිබඳව අපි සොයා බලනවා.
හරි.
ඔව්. ප්‍රශ්න නැහැ කියලා කිව්වේ නෑ කරු කතානායකතුමනි.
ආ ඉක්මන් ගන්නවා.
පළවෙනි අතුරු ප්‍රශ්නය. ඔව්. දැන් මෙයාකාර අලාභයක් දිගින් දිගටම සිද්ධ වෙද්දී රජයේ උපාය මාර්ග ක්‍රමවේදය මොකද්ද මේ අලාභය අවම කරගන්න ඕන නැති කරගන්න?
ඇත්තටම මේ සංස්ථාවල් 250ක් තියෙනකොට එක පිළිතුරක් නැහැ. මොකද වෙන වෙන කාර්යයන්වල යෙදී සිටින්නේ. එතකොට ගුවන් සේවාවක් වෙනස් වැවිලි කර්මාන්තයකට බැංකුවකට තව ආයතනයකට. හැබැයි පොදුවේ පිළිතුරක් දුන්නොත් මෙතන තියෙන විශාල ගැටලුව ඇවිල්ලා එකක් ඇවිල්ලා දේශපාලනීකරණය අනිත් එක දුර්වල කර්මනාකාරීත්වය. ඉතින් මේකේ ව්‍යුහය වෙනස් කරන්න අපි පාර්ලිමේන්තුවට පනතක් ඉදිරිපත් කරන්න බලාපොරොත්තු වෙනවා රාජ්‍ය ව්‍යවසාය මණ්ඩල පනත කියලා ලබන වසරේදී. ඒකේ මූලික කරුණ ඇවිල්ලා එක මණ්ඩලයක් පමණයි අපි එතකොට පත් කරන්නේ. ඒ මණ්ඩලය රජයේ විවසායේ අනිත් අධ්‍යක්ෂක මණ්ඩල පත් කරනවා. ඕන කෙනෙකුට නමක් යෝජනා කරන්න පුළුවන්, ඇමතිතුමාට යෝජනා කරන්න පුළුවන්. එතකොට සුදුසු පුද්ගලයා, ෆිට් ඇන්ඩ් ප්‍රොපර් පුද්ගලයාව ඒක හරහා පත් වෙනවා. මං හිතන්නේ මේක ඇවිල්ලා අර ව්‍යවස්ථාදායක සභාව කොමිෂන් පත් කරනවා වගේ අදහසක් තමයි මේකේ අපි ඇතුළු කරන්න බලාපොරොත්තු වෙන්නේ. ඒකෙන් මං හිතන්නේ කලමනාකාරීත්වයේ ප්‍රශ්නයක්, දේශපාලනීකරණයේ ප්‍රශ්නයක් අවම කරගන්න පුළුවන් වෙයි. ඒක හරහා තමයි එතකොට ඒ අලාභ අඩු කරගන්න පුළුවන් වෙන්නේ.
මගේ දෙවැනි අතුරු ප්‍රශ්නය දැන් ඒ අනාගතයේ සිද්ධ වෙන දේ. හැබැයි පහුගිය වකවානුවේ සිදු වූ දේශපාලනීකරණයත් එක්ක මේ ආයතන විශාල වශයෙන් මුදල් විවිධ අයථා කටයුතු වලට යෙදුවා. ඒ සම්බන්ධයෙන් තාමත් ඔබතුමාගේ අමාත්‍යංශය මැදිහත් වෙලා අවශ්‍ය නීතිමය ක්‍රියාමාර්ග වලට ගිහිල්ලා නැති නිසා අපරාධකාරයෝ සැක කරන අය නිදැල්ල ඉන්නව පිළිගන්නවද ඒ සඳහා ගන්න ක්‍රියාමාර්ගය?
මං හිතන්නේ ඒක මට අකමැත්තෙන් හෝ පිළිගන්න සිදු වෙනවා. සමහර වෙලාවට ඒකට හේතුව ඇවිල්ලා ඒ නීති රාමුවේ අඩුවක් තියෙනවා. එක උදාහරණයක් දුන්නොත්, එක උදාහරණයක විස්තර කළොත්, දැන් අපි දන්නවා කෝප වාර්තාවක් ඉදිරිපත් කළා පෙබරවාරි 2015 ඉඳලා මැයි මාසෙ වෙනකන් 2016. ඒකේ 49 වෙනි පිටුවේද කොහෙද විගණකාධිපති කියනවා එතන අවාසියක් වුණා නම් ඒ අවාසිය ගණනය කරලා කියනවා රුපියල් බිලියන 1.6ක් විතර ඒ දෙකට අවාසියක් සිදු වෙන්න ඇති කියලා. දැන් අපි දන්නවා ශ්‍රී ලංකා ගුවන් සේවාව පසුගිය මාසය තුලදී අහස් යන්ත්‍රාවක් තුනක තියෙන ගිවිසුම අවලංගු කරන්න පමණක් ඩොලර් මිලියන 98ක්, තව විදිහකට කිව්වොත් රුපියල් බිලියන 14.5ක් ගෙවන්න සිදු වෙලා තියෙනවා. එතකොට හිතලා බලන්න පුළුවන්. දැන් ඒකට කවුද වග කියන්නේ? කාටද නඩු දාන්නේ? ඒක පැහැදිලි නැහැ. මෙතන නීතියේ රාමුව ගැනත් ගැටලු ප්‍රශ්න තියෙනවා. ඉතින් මේ වලට තාම සම්පූර්ණ පිළිතුරු සොයාගෙන නැහැ.
හොඳයි, තව අවසාන ප්‍රශ්නේ.
අවසාන අතුරු ප්‍රශ්නය. ගරු කතානායකතුමනි, දැන් ඩොලර් මිලියන ගණනක් අපහරණය වෙද්දී කාටද නඩු ගන්නේ, මොකද්ද කරන්නේ කියලා හිතාගන්න බැරි උපතෝ කෝටි කියන අපි ඉන්නේ. ඒක රාජ්‍ය මුදල් වලට කරන, නැත්නම් ජනතාවගේ බදු සල්ලි වලට අපි ජනතාව ණය කළා ගන්න ණය ආධාර වලට. මොකද ණය අරන් ණය ගවන රටක ඒක ඛේදවාචකයක්. ඉතින් ඒ නිසා මේ හදන නීතියේ අතීතයටත් බලපාන විදිහට හදන්නේ අවශ්‍ය ක්‍රියාමාර්ග ගන්න.
සාමාන්‍යයෙන් කිව්වොත් මම හිතන්නේ නීති හදනකොට ඒ නීති අතීතයට යොමු කරන එක ප්‍රතිපත්තියක් හැටියට සුදුසු නැති මතය තුළ තමයි මම සිටින්නේ. ඒ වගේ දෙයක් තමයි පසුගිය රජය කළේ. ගිය පාර්ලිමේන්තුව තුළදී එක එක ආයතන ගන්න අවස්ථාවේදී අකාර්යක්ෂම ආයතන ගන්නකොට කාර්යක්ෂම ආයතනත් ඒ අවස්ථාවේදී ගත්තා. ඉතින් ඒ ප්‍රතිපත්තියක් හැටියට ඒකට විරුද්ධයි. නමුත් පාර්ලිමේන්තුව තීරණය කළොත් එහෙම කළ යුතුයි කියලා අපි ලෑස්ති ඒක කරන්න, හැම එකටම කරන්න ලෑස්ති. ඒක බැඳුම් කර සිද්ධියට කරන්නත් අපි ලෑස්ති කියලා ඒක කියන්න ඕනේ.
හොඳයි, බොහොම ස්තුති කරු බිමල් රත්නායක මහත්මයා, අග්‍රාමාත්‍යතුමා සහ ජාතික ප්‍රතිපත්ති ආර්ථික කටයුතු අමාත්‍යතුමාගේ ඇසීමට.
ගරු කතානායකතුමනි, පිළිතුර අයන්න 1 නිල නිවාස 57 අයන්න 2 ඔව් ඇමුණුම 1 ලෙස ඉදිරිපත් කරමි. අයන්න 3 ඔව්, අයන්න 4 ඔව් ඇමුණුම 2 ලෙස ඉදිරිපත් කරමි. අයන්න 5 අදාළ නොවේ. අයන්න 6 දැනට සුදුසුකම් පිළිබඳව දෙදෙනෙකු නිල නිවාසවල රැඳී සිටින අතර ඔවුන්ට එරෙහිව අධිකරණ ක්‍රියාමාර්ග ගනු ලැබ ඇත. අයන්න අදාළ නොවේ.
අසජින ගරු විමල්
රත්නායක කතානායකතුමනි, මම තුමාගෙන් පළවෙනි අතුරු ප්‍රශ්නය වශයෙන් ඉල්ලන කැමැති අර සුදුසුකම් නොමැතිව ඉන්න දෙන්නගේ නම් කියන්න.
ගරු කතානායකතුමනි, පළවෙනි කෙනා චන්ද්‍රසිරි සූර්යාරච්චි මැතිතුමා, එතුමාට විරුද්ධව අධිකරණ ක්‍රියාමාර්ගයක් අරන් තියෙනවා. දෙවෙනි කෙනා ප්‍රේමලාල් ජයසේකර මැතිතුමා, එතුමාට විරුද්ධවත් අධිකරණ ක්‍රියාමාර්ගයක් අරන්
තියෙනවා. හරි. ගරු කතානායකතුමනි, දෙවෙනි අතුරු ප්‍රශ්නය මෙම ඔබතුමාගේ දෙවෙනි ප්‍රශ්නයේ පිළිතුරත් එක්ක නාමලේඛන ඉදිරිපත් කරනවා කියලා කිව්වා. මම දැනගන්න කැමති ජනාධිපති මේ නිල නිවාස භාවිතා කරන පුද්ගලයන්ගෙන් ජනාධිපති සාගමිති කියන දෙදෙනා අත්‍යවශ්‍ය නැහැ. අමාත්‍යවරු ඉන්නවද කොළඹ දිස්ත්‍රික්කය තුළ? කොළඹ දිස්ත්‍රික්කයෙන් පත් වූ කොළඹ දිස්ත්‍රික්කයේ නිවාස තිබෙන අමාත්‍යවරු ඉන්නවද මේ නිල නිවාස භාවිතා කරන?
ගරු කතානායකතුමනි, එහෙම මම වෙන් වශයෙන් මට ලයිස්තුවක් තමයි තියෙන්නේ. ඒක පොඩ්ඩක් මට බලන්න සිද්ධ වෙනවා මෙතන කවුද කියලා. ඒක මේ අවස්ථාවේදී පොඩ්ඩක් වෙලා යයි මට. පොංගක් කියලාට මට
ඇමතුමා ගල් කතාන මගේ තුන්වෙනි අතුරු ප්‍රශ්න වෙලාවත් අරගෙන තත්පර 30ක් බලලා එක කියන්න.
තත්පර 30න් පුළුවන්. ස්පීඩ් රීඩින් කරනවා නම් මිස.
ස්පීඩ්.
ගරු සභානායකතුමා.
මම ඉදර ගරු මන්ත්‍රීතුමා ගාව තියෙන ලයිස්තුව. You have the list though.
Yeah. You can tell I got table කළා
ප්‍රශ්නයක් අහලා නැහැ මේ කොළඹ දිස්ත්‍රික්කයේ මන්ත්‍රීවරුන්ගෙන් වෙන ප්‍රශ්නයක් අහලා නැහැ. It's unfair to ask that question now.
අතුරු ප්‍රශ්නයක් නිසා ඔබතුමාට ඒක සභාගත කළා you can check on that no.
No. We can answer.
පුළුවන්ද ඔබතුමා පිටර දෙන්න පුළුවන්ද?
ගරු කතානායකතුමනි මට මේක බලන්න වෙනවා ඉස්සෙල්ලා මට ලයිට්
එක. නැහැ අපි අවස්ථාව දෙන්න ඉදිරියේ ගියා.
දිස්ත්‍රික්කයේ කියලා ඒ වෙලාව මේ ගරු
කාර්කයේ පිළිරගෙන නෙමෙයි.
ඔව්.
මම තුමාට ඒක බලා ගන්න අමාරු නෑ. එහෙම බලන්න බැරි නෑ.
ගරු කතානායකතුමනි මේ වගේ ප්‍රශ්න අහනකොට ඒ ප්‍රශ්නේ ඇතුළෙම ඒ විදිහට ඇහුවොත් අපිට ලේසියි.
බලලා ලේසියි ඔබතුමගේ ඒක පසුව ලබා දෙන්න. හොඳයි ගරු සුනිල් හඳුනෙච්ච මැතිතුමා වැලි කර්මාන්ත අමාත්‍යතුමාගේ ඇසීමට
මම අහනවද කතානායක.
ගරු කතානායකතුමනි ඒක දැරට මේ තේකම්හල් ප්‍රතිහිවිගතකරණයට ලක්වන නිසා ඒවා වසා දමා නොමැත. එසේ තාවකාලිකව ක්‍රියාකාරීත්ව අත්හිටුව ඇති කම්හල් පහත සඳහන් පරිදි වේ. පස්සර කැප්පෙටිපොළ මහවැලි මාවරලය පළවෙනි උත්තරය ඔබතුමාට ඇහුණාද? මාවරලය කොත්මලේ දෙනියාය වලහන්දුව දැරණියගල ඇල්පිටිය බලංගොඩ ගිලිමලේ ආ තුන නැත. තේශක්ති අරමුදල ප්‍රතිහිවිගත කිරීමේ කටයුතු මේ වන විට සිදු කරමින් පවතින අතර එහි සේවය කරනු ලබන සේවකින්ගේ රැකියාව සුරක්ෂිතභාවය ඇති කිරීම සඳහා පහත පරිදි ක්‍රියා කිරීමට නියමිත වේ. 1. තේශක්ති අරමුදල ප්‍රතිහිවිගත කිරීම සම්බන්ධයෙන් වන 2010/08/09 වෙනි දින ඇති අමාත්‍ය මණ්ඩල තීරණය පරිදි තේශක්ති අරමුදල යටතේ පවතින කර්මාන්ත ශාලා බදු දීමේ කටයුතු දැනට සිදුවෙමින් පවතින අතර කර්මාන්ත ශාලා බදු දෙන අවස්ථාවේදී එක් කර්මාන්ත ශාලාවල සේවය කරනු ලබන කම්කරුවන්ද සේවය යොදවා ගැනීමට බදු ගැනුම්කරුවන් එකඟ කරවා ගැනීම. 2. උක්ත අමාත්‍ය මණ්ඩල තීරණය පරිදි ප්‍රධාන කාර්යාලයේ සේවය කරනු ලබන සේවකයන්ගේ සුදුසුකම් පරීක්ෂා කර බලා අමාත්‍යාංශ යටතේ පවතින වෙනත් ආයතන වෙත අනුයුක්ත කිරීම. 3. ඉහත 1 සහ 2 ක්‍රියාත්මක කිරීමෙන් අනතුරුව ඉතිරිවන සේවකයන් සහ කර්මාන්ත ශාලාවල අනෙකුත් කාර්ය මණ්ඩලය සඳහා සුදුසු වන්දි ක්‍රමයක් ක්‍රියාත්මක කිරීම. මේ චක්‍රලේඛනය PED 2/2018 යටතේ වන්දි ක්‍රමය අපි දියත් කරනවා. 4. 5. සියලු කර්මාන්ත ශාලාවල ක්‍රියාකාරීත්වය දැනට අත්හිටුව ඇති බැවින් එම කර්මාන්ත ශාලා මගින් දළු මිලදී ගැනීමක් සිදු නොවේ. ඊට අමතරව දළු සඳහා ගෙවීමට නියමිත තිබු හිඟ මුදල් මේ වන විට ගෙවීමට කටයුතු කර ඇති අතර 80%ක් පමණ ප්‍රතිශතයකින් මෙම ක්‍රියාවලිය අවසන් කර ඇත. අදාළ නොවේ.
ගරු කතානායකතුමනි පළවෙනි අතුරු ප්‍රශ්නය විශේෂයෙන්ම ගරු ඇමතුමාට මේ පිළිතුර සවිස්තරාත්මක ලබා දීම ගැන ස්තුතිවන්ත වෙමින් ප්‍රශ්න මතු කරන්නේ. දැන් ඔබතුමා කිව්ව ආකාරයේ ප්‍රතිව්‍යුහගත කිරීම කියලා කියන්නේ අතරම මේ ෆැක්ටරි බදු දීමට කටයුතු කිරීම කියන තැන පැහැදිලි වෙන්නේ. දැනටමත් මම හොඳටම දන්නවා මාවර්ල දෙනියාය ෆැක්ටරි වල මාස කිහිපයකින් ඒ සේවකයින්ට පඩි ගෙවලා නැහැ. මෙතන ප්‍රධාන ප්‍රශ්නේ තියෙන්නේ ගරු එමුතුමා මෙන්න මේ සේවකයින් එයාට වෙන ජීවන මාර්ගිකුත් නැහැ වෙන ආදායම් මාර්ගත් නැහැ. ඒතර ඒගොල්ලොන්ට වැටුප් නොගෙවීම පිළිබඳ ප්‍රශ්නෙට මොකද්ද තියෙන උත්තරේ?
දැනට මන්ත්‍රීතුමා මෙම තේශක්ති අරමුදල සම්බන්ධයෙන් මම මේ දාල වශයෙන් ඔබතුමාට කිව යුතුයි. කුඩා තේවතු හිමියන් වෙනුවෙන් රුපියල් මිලියන 209 කුත් මහා භාණ්ඩාගාරයෙන් රුපියල් මිලියන 437.5 කුත් යොමු කරලා තිබෙනවා. මේ එක සතයකටවත් වග කියන්න කාටවත් බෑ. අපි දන්නේ නැහැ මේ මුදල් කොහටද ගිහිල්ලා තියෙන්නේ කියලා. ඉතින් විශේෂයෙන්ම මේ තේශක්ති අරමුදල සම්බන්ධව අපිට න්‍යායාත්මක ප්‍රශ්න තියෙනවා. එම නිසා මම කියන්නේ මේක ඇත්ත වශයෙන් වංචාවක් කියලාත් කියන්නත් පුළුවන්. ඉතින් අපි දැන් මේ ගැන පරීක්ෂණ තබනවා. ඒ නිසා අපි දැන් මේ තේකම්හල් 12 බදු දීලා ඉතාමත් පරිණතභාවයකින් අපි බලාපොරොත්තු වෙනවා ඒ
ලබන මාසේ මේ තේකම්හල් නැවතත් මේ වැඩ පටන් ගන්නද ඒ වාගේම එම සේවකයන්ට අපිට බණ්ඩාගාරයෙන් දැනට මිලියන 142ක් ලැබිලා තිබෙනවා ඔවුන්ගේ වැටුප් ගෙවීමට පළවෙනි මාසේ මම හිතන්නේ ගෙවලා තියෙනවා අනිත් මාස දෙකත් අපි ගෙවන්න බලාපොරොත්තු වෙනවා
එවැනි අතුරු ප්‍රශ්නේ ගරු කතානායකතුමනේ මෙන්න මෙවැනි අර්බුදයක් තේ කර්මාන්තයට ආපු වෙලාවකට තමයි තේ කර්මාන්තයේ තියෙන ශෙස් අරමුදල පාවිච්චි කරන්න තියෙන්නේ තේ කර්මාන්තයේ උන්නතිය වෙනුවෙන් දැනට අයවැයෙන් යෝජනාවක් ඉදිරිපත් වෙලා තියෙනවා ශෙස් අරමුදල් සියල්ලම භාණ්ඩාගාරයට කැඳවනවා කියලා දැන් මීට කලින් අවස්ථාවකත් ඒ වෙනි ප්‍රශ්නකදී ඔබතුමා මැදිහත් වුණා තේ කර්මාන්තය වෙනුවෙන් මේ තේ ශෙස් අරමුදල සම්බන්ධයෙන් ඔබතුමාගේ ස්ථාවරය කුමක්ද භාණ්ඩාගාරයට තේ ඒ අරමුදල ලබා ගන්නව නම්
මම අත වශයෙන්ම ඔබතුමා නැ මේ මේ ප්‍රශ්නෙට ආධාර නැති වුණත් ප්‍රශ්නෙට ආධාර නැතුණු මම ඒකට ඔබතුමාට පිළිතුර දෙන්නම් විශේෂයෙන්ම මේ මේක සෙස් මුදල නෙවෙයි මන්ත්‍රීතුමා සෙස් මුදල පීබි ජයසුන්දර මහත්මයා කාලේ පටන් ගත්තා ඒක දිගටම බණ්ඩාගාරයට ගන්න කෙලින්ම මම කිරියල්ලාමතුමා 2002 මම එතුමාගේ නියෝජ්‍යමතුමා ඉන්නකොට අපිට සෙස් මුදල කෙලින්ම හම්බුණා බණ්ඩාගාරේ දැන් ඒක කෙලින්ම යනවා බණ්ඩාගාරයට දැන් ඔබතුමා කතා කරන මේ ප්‍රොමෝෂන් ලෙවි එක ගැන අපිට මේ මේ ලැබෙන මුදල දැන් මිලියන ඩොලර් මිලියන 50ක් වම්න තිබෙනවා මගේ මතය තමයි මම මේක දැඩි ලෙස අගමැතිතුමාටත් කියලා තියෙනවා ව්‍යවස්ථාවේ 149 එක යටතේ කන්සොලිඩේටඩ් ෆන්ඩ් එකට ගන්න පුළුවන් නේ කෙලින්ම බදු වලින් හා අනෙකුත් රජයට සම්බන්ධ මුදල් වලින් ලැබෙන මුදල් මේක රජයේ මුදල් වලට සම්බන්ධ නැහැ එම නිසා 149 එක ව්‍යවස්ථාව යටතේ මේ මුදල් ටික මට අමාත්‍යවරයා වශයෙන් වකිමකින් බණ්ඩාගාරයට ලබා දෙන්න බෑ ඒක වෙනස් කරොත් මට කරන්න පුළුවන්
නෑ ඔව් මිස්ටර් දික්
නෑ ගරු චන්දිම ගමගේ මැතිතුමා විදුලි බල ප්‍රණජිනිය මැතිතුමාගේ ඇසීමට
මම ප්‍රශ්න අසා සිටිනවා
ගරු
නියෝජ්‍ය මැතිතුමා
ගරු කතානායකතුමනි මෙම ප්‍රශ්නෙ අහලා තියෙන්නේ අපේ 2015 2025 ශ්‍රී ලංකාවේ බලශක්ති සංවර්ධන සැලැස්මනුව කාබන් පාද සටහන 5%කින් අඩු කරන කාරණේ පිළිබඳව. එතකොට ඒ කාබන් ෆුට්ප්‍රින්ට් පාද සටහන කියලා සමහරුන්ට දැක්කම ගරු කතානායකතුමනි නිකන් එකපාර නිකන් කිචි කැවෙනවා වගේ වෙන සමහරුන්ට. හරි මේකට කියන්නේ කාබන් ප්‍රිවෙන්ට් කියලා කරු මේ අනුර සනායක මන්ත්‍රීතුමා හරි ඒ තරම් හිතර දැනනවානේ ඔව් එතකොට මොකක්ද මේ 5%ක සීමාවේ තියාගන්න තියෙන ක්‍රමවේදයන් 2020 දී ගිගාවොට් පැය 1895ක් එනම් වර්තමාන පරිභෝජනයෙන් 16%ක ප්‍රමාණයක් ඉතිරි කර ගැනීම සඳහා අපේ අමාත්‍යාංශය ක්‍රම ගණනාවක් අනුගමනය කරලා තියෙනවා විශේෂයෙන්ම පුළුල් බලතල සහිත ජනාධිපති කාර්යසාධන බලකායක් පිහිටවල තිබෙනවා බලශක්ති කළමනාකරණයට අදාළව ඉල්ලුම් කළමනාකරණය පිළිබඳව ඒ පිළිබඳව විධිමත් සැලැස්මක් සකස් කරලා තියෙනවා ඒ පිළිබඳව වෙනම බඳවා ගැනීම සිදු කරලා ඒ පිළිබඳව ඉදිරි කටයුතු කරගෙන යනවා ඒ හරහා මේ අපේ පරිසරයේ දූෂණය අවම කිරීම සඳහා අපි වැඩපිළිවෙලක් සකස් කරනවා. ඒ සඳහා අවශ්‍ය රෙගුලාසි බලශක්ති ඉදිරි කරන යන්ත්‍රෝපකරණ විශේෂයෙන්ම වායු සමීකරණ ඒ වගේම ෆෑන් ඒ වගේම විදුලි බල්බ රටට ගෙන්වීම සඳහා අවශ්‍ය වැඩපිළිවෙලක් අපි සකස් කරනවා. ඒ ඉතාම සාර්ථකව කරනවා. විශේෂයෙන්ම සුනිත් බලශක්ති අධිකාරියට මගේ ස්තුතිය පිරිනමන්න අවශ්‍යයි. ඒත් එක්කම ගරු මන්ත්‍රීතුමනි අපි මේ රටේ පරිසරයට කාබන් ඩයොක්සයිඩ් වැඩියෙන් දායක කරන පොසිල ඉන්ධන භාවිතය අවම කිරීමට පියවර ගන්න. ගල්ලඟුරු භාවිතය අවම කරන්න. ඒ වගේම ඩීසල් සහ වෙනත් පොසිල ඉන්ධන භාවිතය අවම කරන්න අපි කටයුතු කරනවා. ඒ යටතේ මන්නාරම ප්‍රදේශයේ මෙගවොට් 375ක සුළං විදුලි බලාගාර උද්‍යානයක් පිහිටුවට අපි කටයුතු කරනවා. එයින් පළවෙනි මෙගවොට් 100ක කටයුතු අපි ආරම්භ කරලා තියෙනවා අපි විශ්වාස කරනවා 2025 වෙනකොට මේ 375ක මෙගවොට් 375ක ප්‍රමාණයම සංවර්ධනය කරන්න පුළුවන් වෙයි කියලා ඒ වගේම යාපනයේ ප්‍රදේශයේ තවත් ඉතාම වටිනා ඉහළ පෙළේ ඵලදායීතාවයක් සහිත සුළං බල මූලාශ්‍ර තිබෙනවා ඒවා භාවිතා කරන්න පුළුවන් ඒවා අපේ ප්‍රධාන උපාය මාර්ගයක් වෙනවා ගරු කතානායකතුමනි ඒ වගේම මෙගවොට් 100 බැගින් වූ සූර්ය බල උද්‍යාන 3ක් අපේ රටේ ඉදිවෙනවා. එයින් පළවෙනි සූර්ය බල උද්‍යානය මොන්රාගල සියඹලා ආණ්ඩුව ප්‍රදේශ අපි ඉදිරිමිට කටයුතු කරනවා. ඒ පිළිබඳව කැබිනට් අනුමැතිය අපි ලබාගෙන තිබෙනවා. අපි තාම සතුටින් කියන්න කැමති අපේ රටේ සූර්ය බල භාවිතය පිළිබඳව ඉතා සුවිශේෂී වැඩසටහනක් අපි ක්‍රියාත්මක කරනවා. ඒකට කියන්නේ සූර්ය බල සංග්‍රාමය කියලා. ඔක්තෝබර් මාසේ 6 වෙනිදා මේ වැඩපිළිවෙල ප්‍රායෝගිකව ආරම්භ කළා. සහන ණය ක්‍රමයක් ලබා දෙන්න, ඒ වගේම මේ අයවැයෙන් අපිට විශාල සහන ලැබිලා තියෙනවා පුනර්ජනනීය බල ශක්ති ක්ෂේත්‍රය සඳහා. ඒ හරහා මෙරටේ සාමාන්‍ය පාරිභෝගිකයන්ට තමන්ගේ විදුලිය බල ශක්ති අවශ්‍යතාවය ඉටු කර ගැනීම සඳහා සුලම් බලය, ඒ වගේම සූර්ය බලය, ඒ වගේම ජෛව ස්කන්ධ භාවිත කිරීම සඳහා අපි පොළඹවනවා. ඒ වගේම ගරු කතානායකතුමනි, අපි සූර්ය බලය පිළිබඳව ව්‍යාපාරික ක්ෂේත්‍රයේ උනන්දුව පිළිබඳව සලකලා මෙගවොට් එක බැගින් ඌ සූර්ය බලාගාර 60ක් ලංකාව පුරාම විසිරියන ආකාරයට පිහිටවීමට කටයුතු කරනවා. ඒ සඳහා කැබිනට් අනුමැතිය ලැබුණු විගසාපේ කටයුතු ආරම්භ කරනවා. ඒ වගේම ඉතාම වැදගත් දේ තමයි ගරු කතානායකතුමනි, වංචාව දූෂණය වැළැක්වීම සඳහා මේ සෑම එකක්ම ඉතාම විනිවිද භාවයෙන් යුතුව, ඒ වගේම තරඟකාරී මිල ගණන් අනුව කටයුතු අනුවයි අපි කටයුතු කරන්නේ. ඒ අනුව තමයි අපි පහුගිය මේ මාසේ පළවෙනි වතාවට පුනර්ජනනීය බල ක්ෂේත්‍රයේ තරඟකාරී මිල ගණන් කම්පිටිටිව් බිඩින් වලට ගිහිල්ලා අපිට පුළුවන්කම ලැබුණා රුපියල් 19ක් වෙලා තිබුණු සුලං බලය පිළිබඳ මිලදී ගැනීමේ වටිනාකම රුපියල් 12.29ට අඩු කරන්න කරන කතානායකතුමනි. මේක විශාල 140 කට අඩුවක්. ඒ නිසා මේ බල ක්ෂේත්‍රයේ කාබන් පාස් සටහන අපි අඩු කරලා කාබන් ඩයොක්සයිඩ් විමෝචනය අඩු කරන ගමන්ම ගෝලීය උෂ්ණත්වය ඉහළ දැමීම පිළිබඳව තිබෙන ඒ අභියෝගයන් වලට අපි සාර්ථකව මුහුණ දෙන ගමන්ම ගරු ජනාධිපතිතුමාගේ අගමැතිතුමාගේ උපදෙස් පරිදි අපි ඉතාම ඉහළ පරිසර හිතකාමී වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරනවා. මම ස්තුතිවන්ත වෙනවා ගරු මන්ත්‍රීතුමාට මේ ප්‍රශ්න යොමු කිරීම ගැන.
කෙටි කෙටි අදහස් දක්වීමක්. ගරු අමාත්‍යමනි, ඔබතුමා කිව්වා සූර්ය බල ශක්ති සම්බන්ධයෙන්. ඒ වගේම 2020 වෙනකොට මම දැනගන්න කැමති කොතරම් ප්‍රමාණයක් සූර්ය බල ශක්ති මගින් උත්පාදනය කරන්න බලාපොරොත්තු වෙනවද කියන එක. ඒ වගේම ඔබතුමා කිව්වා විදුලිය ඉදිරි කරන සේව් කරන එයා කන්ඩිෂන් ඒවා ෆෑන් ආදී විදුලි උපකරණ සම්බන්ධයෙන් මේ වගේ අඩු කර ගැනීමට අමතරව මේ පුරාගෙන බල ශක්ති ව්‍යාපෘති ක්‍රියාත්මක කර ගැනීමේදී විදුලි බල මණ්ඩල විශේෂයෙන්ම විදුලි බල මණ්ඩලයේ සහයෝගය ලබා ගැනීමට මොකද්ද ඔබතුමා ඉදිරිපත් කරන ක්‍රමවේද කියලා කෙටියෙන් පැහැදිලි කරන්න කියලා.
ගරු මන්ත්‍රීතුමනි, ඉතාම වටිනා ප්‍රශ්න කීපයක්. පළවෙනි ප්‍රශ්නය 2020 වෙනකොට සූර්ය බලයෙන් මෙගවොට් 200කුත් ඒ වගේම 2025 වෙනකොට මෙගවොට් 1000කුත් ලබාගෙන අපි අපේක්ෂා කරනවා. ලෝකයේ විකල්ප බල ශක්ති මූලාශ්‍ර ඇසුරෙන් ඉතාම වැදගත් ඒ වගේම ප්‍රායෝගික සුළු පරිමාණයේ ඉඳලා මහා පරිමාණය දක්වා ව්‍යාප්ත වෙන ආකාරයට භාවිතා කරන්න පුළුවන් අනතුරු අවම ඒ වගේම ප්‍රාග්ධනය පැත්තෙන් හිතුවාම අවම ක්ෂේත්‍රය තමයි සූර්ය බලය. ඒ නිසා අපේ රටේ ප්‍රධාන අවධානයක් සූර්ය බල ශක්තියට යොමු වෙනවා. අපි බලාපොරොත්තු වෙනවා 2050 වන විට ගරු කතානායකතුමනි අපේ රටේ බල ශක්ති ක්ෂේත්‍රයේ 100%ක්ම පුනර්ජනනීය බල ශක්ති වලට යොමු වෙන සුලම් බලයෙන් සහ සූර්ය බලයෙන්.
හොඳයි. බොහොම ස්තුතියි ගරු මහාචාර්ය අශෝක් මාර්සිංහ මැතිතුමා.
මම අහනවා ගරු කතානායකතුමනි,
අපි දැන්ටමත් විනාඩි 10ක් පමණ කාලයක්ම ගිහිල්ලා
කෙටියෙන් පිළිතුරු දෙන්න
වැඩගත්
කෙටියෙන් අහන්න මහාචාර්යතුමා, කෙටියෙන් අහන්න.
අමාත්‍යංශයක් විවාදයක් නම් තියෙන්නේ.
උපනිං අහන්න.
අවසාන ප්‍රශ්නය හැටියට මම ඔබතුමායෙන් අහන්න කැමතියි. දැන් ඔබතුමා කියන මෙගාවොට් 1000 කියන කතාවයි විදුලි මණ්ඩලයේ සභාපතිතුමාගේ මතයයි කියන්නේ දෙකක්. මම හිතන්නේ ඔබතුමා විදුලි මණ්ඩලයේ මේ මෙගාවොට් 1000යි මෙගාවොට් 200ට යන්න පුළුවන්ද කියන ප්‍රශ්නය අපිට තියෙනවා. අපිට විවිධ සාකච්ඡාවලදී මතුනගෙන ප්‍රශ්නයක්. ඒ නිසා කොහොමද මේ විදුලි මණ්ඩලය මේ ඔබතුමාගේ මතයත් එක්ක සම්පාත කරගන්නේ කියන එක අභියෝගයක් තියෙනවා. මේක විසඳගන්නේ කොහොමද?
නායකතුමනි, මගේ පෞද්ගලික මතය නෙමෙයි, මේක අමාත්‍යාංශයේ මතය. මේ 2020 දී මෙගවොට් 200කුත් 2025 දී 1000ක් කියන ඉලක්කය කැබිනට් තීරණයක් මගින් අනුමත කරපු ඉලක්කයක්. ඒ නිසා විදුලි බල මණ්ඩලයත් සමස්ත රජයත් අමාත්‍යාංශයත් ඒ කැබිනට් ප්‍රතිපත්තිය මත ඉදිරියට යනවා. ඒ කියන්නේ සැකයක් හිතන්න එපා. ඒ සඳහා අපිට වැඩපිළිවෙල තිබෙනවා ගරු මන්ත්‍රීතුමනි. අද තිබෙන සූර්ය බල සංග්‍රාමයේ තිබෙන උනන්දු අනුව මම ඔබතුමන්ට වගකීමෙන් කියනවා මේ ඉලක්කය අපිට සපුර ගන්න පුළුවන්. එක් එක් නිලධාරියාගේ පෞද්ගලික මතය නෙමෙයි රජයේ මතයයි ක්‍රියාත්මක වෙන්නේ. අපි 2015 පැරිස් සම්මුතියේ තිබෙන ඒ ඉලක්කයන් සපුරා ගැනීමට කැප වෙලා ඉන්නවා ගරු ජනාධිපතිතුමත් අමාත්‍යංශත් අගමැතිතුමත් අපි සියලු දෙනා මේ කැපවීම මත ඉන්නේ. මම සම්පූර්ණ පිළිතුර ගරු කතානායකතුමනි සභාගත කරනවා පහසු සදා.
නෑ බොහොම ස්තුතියි. ඊළඟට ගරු උදේප්‍රභාත් ගම්පිල මැතිතුමා අග්‍රාමාත්‍යතුමා සහ ජාතික ප්‍රතිපත්ති අමාත්‍යතුමා ඇසීමට නැත. ගරු එස්.සී. මුතුකාරණ මැතිතුමා පළාත් සභා හා බලස්ථාන මැතිතුමා ඇසීමට
පස්වෙනි ප්‍රශ්නේ මං අහනවා. මං කලින් අතුරු ප්‍රශ්නයක් ඇහුවේ.
ඔබතුමාට දුන්නේ පළවෙනි එකනේ.
අතුරු ප්‍රශ්නයක් ඇහුවේ.
ගරු පස්වෙනි.
ගරු කතානායකතුමනි මම ඉතාම වටින ප්‍රශ්නයක් දීර්ඝ උත්තරයක් තියෙනවා. මට අවසර දෙන්න වෙනත් දිනයක පිළිතුරු දෙන්න මහතර මහාචාර්යතුමා මේ අසතුටුන එකක් නෑ. මම ඊළඟ දවසේ මේ ප්‍රශ්නේ පිළිතුරු දෙන්න.
මම බලාපොරොත්තු වෙන්නේ පස්වෙනි ප්‍රශ්නේ කියලා. ඒකයි දැන් උදේ ගරු මුතුකාන්ත මැතිතුමාගේ ප්‍රශ්නේ.
කල්ලිල්ලනවා.
දෙවෙනි වටේ ගරු උදේ ප්‍රමාණ ගමන්පිල මැතිතුමා අග්‍රමාත්‍යතුමා ඇසීමෙන් ප්‍රශ්නේ අහනවාද?
මම අහනවා.
සභාගත කරන්න. සභාගත කරන්න. පාර්ලිමේන්තුවේ ස්ථාවර නියෝග අංග විහිදුවන යටතේ ප්‍රශ්න මම මේ ප්‍රශ්න ආරම්භ කරන ගරු දේවානන්ද මැතිතුමත් ගරු නිසානායක මැතිතුමත් ඊට පස්සේ අපිට තියෙනවා තිරසාර සංවර්ධන වනජීව අමාත්‍යතුමාගේ අමාත්‍යංශ නිවේදනය. අපි දැන්ටමත් විනාඩි 12ක් අපි ඉක්ම ගිහිල්ලා තියෙන්නේ. අපි මම කැමතියි ඔබතුමාගේ අදහස් විමසන්න. මේක අද වැදගත් අමාත්‍යංශයක් සම්බන්ධ ඉගෙන ටිකක් අහන්න කැමතිද? කල් දාන්න කැමතිද? හිටගම්මු. ඔබතුමාත් අපි මාත් හිතනවා අද කල් දාමු කියලා. පොයින්ට් ඔෆ් ඕඩර් කියන්න සොයිසමෙන්තුමා.
ගරු කතානායකතුමනි මම ඊයේ ඉඩම් අමාත්‍යංශයට පිළිතුරක් යොමු කළා, ප්‍රශ්නයක් යොමු කළා. ඒ ප්‍රශ්නයට ගරු ඉඩම් ඇමතිතුමා පිළිතුර සභාගත කරලා තිබුණා. නමුත් මං හිතන්නේ මේක ඉඩම් ඇමතිතුමාට නිලධාරීන් විසින් දෙන වාර්තානුව තමයි පිළිතුර සභාගත කරන්නේ. නමුත් මම පෞද්ගලිකව දන්නවා මේ දීලා තියෙන පිළිතුර සම්පූර්ණ අසත්‍යයක්. ගරු කතානායකතුමනි ඊයේ මගේ 7 වෙනි ප්‍රශ්නය සභාගත කරපු පිළිතුර අසත්‍යයි. මේක අමාත්‍යංශ ලේකම්තුමා ලබා දීලා තියෙන නිසා ඒක ගරු ඇමතිතුමත් අපහසුට ලක් වෙනවා. මුළු පාර්ලිමේන්තුව නොමග යවීමක් මේ තත්ත්වය. මේ තත්ත්වෙ නිරාකරණය නැවතත් මට ප්‍රශ්නෙට අර්ථ නිරූපණ නැත්නම් පිළිතුරක් මම බලාපොරොත්තු
වෙනවා. ගරු සභානායකතුමා එක ඔබතුමා අමාත්‍යතුමාගේ අවධානය යොමු
කරලා. ගරු ඇමතිතුමාට දැනුම් දෙන්න.
හොඳයි හොඳයි. බොහොම ස්තුතියි. ගරු ඩග්ලස් දේවානන්ද මහත්මයා ඔබතුමත් කැමතිද මේක අපි postpone for tomorrow because we have a time constraint, very important ministry been discuss. එතකොට ගරු ජයකම් පෙරමැතිතුමා you want to go ahead today or you want to do it tomorrow?
Please
No, you are අමාත්‍යංශ නිවේදනය will do it tomorrow.
No, I can it's because now
you can table it.
Speaker, the tabling is not the thing. Yeah. It's very important because now 5 days I came to file. It was not available, so I think better.
You table it, huh?
No, table or answer, what do you want? No.
Table it, we'll table it because...
It's very important.
Yes. Already 15 minutes gone, honorable member.
No, I take only 5 minutes.
Yeah, but already 15 minutes gone. I don't know if you like it because this is your right. Unless you decide.
Give me 5 minutes.
I don't want to infringe on your right. But you have already lost 15 minutes.
No, you don't read now. I have the reply.
It is what do you want, the honorable member? Honorable Douglas Devanande, what do you want?
Okay, let him answer.
Sorry?
Let him answer.
You want to ask? Yes, you are right. So I don't want to obstruct. Yeah. So within 5 minutes, honorable minister.
Garu Kathara, you are ready? Are you 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 ready? Garu, are you ready? මේ වන සනත්පර අයත් ප්‍රදේශ බැවින් ආදාළ හානිවලට එරෙහිව කටයුතු කිරීම වනස්ථපාන සතුය. දෙක, අම්පාර දිස්ත්‍රික්කයේ බක්පිටියාව තිබිරුගොල්ල වන රක්ෂිත වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුව විසින් ප්‍රකාශ පත්‍ර ඇති අතර වන රක්ෂිතයක් වන එම රක්ෂිතය තුළ සිදුවන නීති විරෝධ ක්‍රියා සම්බන්ධ නීතිම පෙර ගැනීම වන සනත් දෙපාර්තමේන්තුව අයත් කාර්යභාරයකි. එබැවින් වනජීවි දෙපාර්තමේන්තුව මගින් මේ ක්‍රියාව නැත කිරීමට කටයුතු නොහැකි බව කාර්යකර දන්වමි. තුන, උක්ත ක්‍රියා මාර්ගය වන සංරක්ෂිත දෙපාර්තමේන්තුව මගින් ගත යුතුය. හතර, වන සංරක්ෂිත දෙපාර්තමේන්තුව සතු රක්ෂිතවල සිටින වනසතුන් ආරක්ෂක සනත් දෙපාර්තමේන්තුව සමග සිදු කළ යුතු අතර එම දෙපාර්තමේන්තුව කම්බි ගහන්නේ නැහැ. They they want electric, no fences are put up by the same jungle. So we have a problem. Today we are discussing with the president. We are meeting prior to the tomorrow budget debate. තවත් ඒ වගේ දෙගුණයක් ගන්න තියෙනවා 2016 වර්ෂයේ ඉදිකිරීම වෙච්ච විදුලියට ප්‍රමාණය කිලෝමීටර 550යි මේ වර්ෂයේ අවසානයේදී මම හිතනවා අපි 200කට කිට් වෙන දෙසැම්බර්දී අපි ඉවර කරනවා තවද වනජීවී කලාවිතාලි වෙඩි ලබා දී පාස පරිදි සිදුක ඇති බැවින් වලියාලින්ගේ අරහ මෙන්ම මිනිසාගරසවද සලසා ගැනීමට ඒ උපකාර වන බව නඩ කැමැතිමි ඒ අනුව 2 වර්ෂයේ සැප්තැම්බර් මාසයේ වන විට අලිවැඩි බෙදාහැර ඇති ආකාරය මෙහෙමයි ගිගුම් වැඩි ලොකු 185595 අලින්ගේ කන් අඩි දැන් පුපුරලා ඒව ගහලා ඇහෙන්නේ අලින්ද කෝච්චියත් හැප්පෙනවා ගිගුම් වැඩි කුඩා 68900යි සංජාතකර 134130යි මුලිකතුව 3392025යි මේට අමතර මනාලි මෙහුම් ක්‍රියාතු කිරීම පියඩ ආකාරය මනාලි අල්ලා පුනරුත්ථාන සඳහා වරෝපදාන නැදු මැදස්ථානයක් වෙත දරුණාලි අපි රොපදාන ස්ට්‍රික් සිකියුරිටි සෝන් එතන අපි එක්කට ගුන්දා 500ක එයාලි ගිරිල මිනිමරවලු දානවා ඒ ඔව් මිනිමරවලු ඈ තවද වඩාලි හේ වඩාලි හානි හේතුවේ මෙන විනාශ නිල් ජීවිත අධ්‍යාපන වලට මෙන්ම පුද්ගල ශාරීරික හානි සඳහා වන්දි ක්‍රමයක් යාතුන ඇත මම වන්දි ක්‍රමයටදී පසු වාරි තුන ගෙව ලැබු වන්දි ප්‍රමාණය 2013 මිලියන 77යි දේපල හානි මිලියන 21.3යි චාරකහානි මිලියන 184යි එකතුව මිලියන 29.57යි 2014 මිලියන මම ඔක්කොම ගන්න කියන්න කතා නැතුමා 30.4 මිලියන 2015 මිලියන 25.46යි බුළු එකතුව 85 තවද වන්දි ක්‍රමය අපේ රජය කරු කතා නැතු මේකින්ද කියන්න එකයි වුණා කැබිනට් මණ්ඩල අනුමත කළා 23.2016 පාත්‍ය මණ්ඩල සංදේශ මගින් හානිය පත්තු බුද්දලෙන්ට වැඩි ප්‍රතිලාභ ලැබෙන පරිදි සංශෝධන කර ඇති අතරේම සංසදීය වන්දි ක්‍රමයේ ක්‍රියාත්මක කිරීමට මෙහෙට පියවරගෙන ඇත. ඒ අනුව ජීවිතාන සඳහා අපි ලක්ෂයක් වන්දි මුදල 200,000 දක්වා වැඩි කෙරුවා. දේපල හානි සඳහා 50,000 මුදල ලක්ෂය දක්වා වැඩි කෙරුවා. ශාරික ගෙවනු ලබන 30,000 දක්වා වැඩි කෙරුවා. මවන නිදේශකාණි 105,000 මේ අහිංසක මිනිහ මැරුණොත් ගෙවන්න ඕන. ඉතින් ඒ නිසා අයනට අලිවටවල් මංකඩවල් අපි වහන්න දේශමලංගිලි ගහන්න එපා මම ඉල්ලීමක් කරනවා එහෙම නැතුනත් මේ අලියා යන පාර අලියා හැමදාම යන්නේ මේ අපි කකුල් දෙකේ මිනිසුන්ට කිව්වට බලා කම්බිය බෙදින් ගාව කියලා පොලිසිය එක පුළුවන් නමුත් අලියා සදාකල් යන පාරේ සදාකල් යන එක අපිට ඒ නිසා අපිට දේශමල සහය ඕන මේ කරෙන්නේ මේක නැත්නම් අපිට මේක විශ්වාසන්න බෑ ඒක මම කියනවා කරු කතා හන්නේ මිනිස් අපි දැන් මිනිසුන්ට ගෙවනවා සයිටිස් සමුල ලංකාවට එන 2019 5000ක සමුල රට 182 ගෙනවා rights of the animals
ඊළඟට පාර්ලිමේන්තුව කාර සභාවක් බාර පරිස්සම් වෙන වෙයි දැන්ටමත් විනාඩි 19ක් ප්‍රමාද වී සිටින්නේ පෙරවරු 10 සිට 12 දක්වා මොකද මතක
තියෙන්නේ
අපි සභාවේ එකඟද හොඳයි විතවුට් ලන්ච් පෙරවරු 10 සිට 12 30 දක්වා උසස් අධ්‍යාපන මහා මාර්ග අමාත්‍යාංශය 117 117 214 ඊට පස්සේ 196 විද්‍යා තාක්ෂණ පර්යේෂණ අමාත්‍යාංශය ඉන්පසු 197 නිපුණතා සංවර්ධන හා වෘත්තීය පුහුණු අමාත්‍යාංශය අද දිවා භෝජන නැතුව 6:30 දක්වා විවාදයේ පැවැත්වේ කැපීම Garu Srinivasan Mantrituma.
Honorable Speaker, Honorable Speaker, I suppose that a sum of rupees 10 be traditionally cut from all the recurrent and capital expenditure of each program of the heads of expenditure bearing number 117, 214, 196, 197, 215. Related to the ministers and other departments and institutions come under the such ministers scheduled to be taken up for debate today, 23rd Wednesday, November 2016, at the committee stage debate in the Appropriation Bill 2017.
Garu. Mave Senat Raja Mattuma. You have 30 minutes, Honorable Member.
Yeah, thank you very much.
No, sir.
Sapana Ira Varkhile. Indre Uyar Kalvi Amechi Matum Nedanthirikal Salehil Amechi Rudia Vivadam. இப்பொழுது எடுத்துக்கொள்ளப்பட்டிருப்பதையிட்டு நான் நன்றி சொல்ல வேண்டும். நான் அதிகமாக உயர்கல்வி அமைச்சு சம்பந்தப்பட்ட விடயத்தில் நான் சில வார்த்தைகள் பேசுவதற்கு விரும்புகிறேன். முதலாவதாக இந்த உயர்கல்வி அமைச்சுக்கு அதற்கு பொறுப்பான அமைச்சு பொறுப்பை மாண்புமிகு லக்ஷ்மண் கிரியல்லி அவர்கள் பொறுப்பேற்றுக் கொண்டதையும் அவருக்கு வழங்கப்பட்டதையும் விட்டு நாங்கள் ஆறுதல் அடையலாம். அவருடைய நடவடிக்கைகள் குறிப்பாக எங்களுடைய பிரதேசங்களிலும் வடகிழக்கு பிரதேசங்களிலும் பொதுவாகவும் மிகவும் ஆற்றல் ஆளுமை தேவைகளை நிறைவேற்றுகின்ற விடயத்திலும் அவர் மிகவும் நன்மை பயக்கின்ற இடத்தை பெற்றிருக்கின்றார். அவரை நாங்கள் அவருடைய மேசைகளுக்கு நாங்கள் ஒத்துழைக்க வேண்டும். அடுத்ததாக யுஜிசி தட் பல்கலைக்கழக மானியங்கள் ஆணைக்குழு தலைவர் அவரிடத்திலும் நான் அவர் மிகவும் ஒத்துழைப்போடு எங்களோடு வேலை செய்து வருவர் என்று நான் மதிப்பிட்டு அவருக்கு நன்றி சொல்லலாம். முக்கியமாக எனக்கு ஒரு நினைவிருக்கிறது, அமைச்சர் மாண்புமிகு கிரியல்லி அவர்களும் யுஜிசியினுடைய பல்கலைக்கழக மானியங்களுடைய தலைவர் அவர்களும் இனிய துணை அமைச்சர்களும் யாழ் பல்கலைக்கழகத்துக்கு வந்து அதற்கு பின்னர் கிளிநொச்சியிலே பொறியியல் பீடத்தை என்ஜினியரிங் ஃபேக்கல்ட்டியை திறக்கிற பொழுது நான் அந்த நிகழ்ச்சியிலே நான் பங்கு கொண்டமை நான் மிகவும் ஞாபகத்திக் கொள்ளுகின்றேன். இந்த பல்கலைக்கழகங்களில் எதிர்காலத்தில் குறிப்பாக மாணவர்களுடைய அனுமதி விடயத்தில் குறிப்பாக பாடங்களை அதிகரிக்க வேண்டியதனுடைய முக்கியத்துவத்தை பற்றி நான் அன்று பேசி முறையந்து இறங்குகின்ற பொழுது உங்களுடைய ஆற்றல் மிகு யுஜிசி சேர்மன் மானியங்களுடைய ஆணைக்குழு தலைவர் வந்து எனக்கு கை தந்தார். இதைத்தான் நாங்கள் செய்ய வேண்டும் என்று சொன்னார். மிகவும் பொருத்தமான ஒரு அமைச்சில் ரெண்டு பேர் யுஜிசி சேர்மன் மானியங்க ஆணைக்குழு தலைவரும் உயர்கல்வி அமைச்சரும் இயங்குவது அந்த சந்தர்ப்பத்தை நாங்கள் பயன்படுத்த கடமைப்பட்டிருக்கின்றோம். உயர்கல்வி அமைச்சு மிக நீண்ட காலமாகவே பல மாற்றங்களை அடைந்திருந்தாலும் பல்கலைக்கழகங்களுக்கு மாணவர்கள் அனுமதிக்கப்படுகின்ற பொழுது இந்த நாட்டிலே ஒரு கொள்கை திட்டம் இருக்க வேண்டும். பல்கலைக்கழகங்களுக்கு அல்லது பொறியியல் துறை பீடங்களுக்கு அல்லது தொழில்நுட்ப பீடங்களுக்கு அனுமதிக்கப்படுகின்ற பொழுது அந்த மாணவர்களுக்கு அவர்கள் சித்தியடைந்ததும் வேலைவாய்ப்பு வழங்கக்கூடிய அளவுக்கு அந்த திட்டத்தை நாங்கள் வகுக்க வேண்டும். அதனுடைய அர்த்தம் என்னவென்றால், இப்பொழுது குறிப்பாக எங்களுடைய பிரதேசங்களிலே இருக்கின்ற பல்கலைக்கழகங்களும் ஏனைய இடங்களிலும் 60-65% மாணவர்கள் கலைப்பீடங்களுக்குத்தான் தெரிவு செய்யப்படுகிறார்கள் அல்லது அதைத்தான் படிக்கிறார்கள். இதொரு முக்கியமான உங்களுடைய ஆய்வுக்கு எடுக்கப்படுகின்ற ஒரு கேள்வி. நான் அன்று பேசிய விடயம் என்னவென்றால், உலக நாடுகளில் உயர்ந்த பல்கலைக்கழகங்களிலே வர்த்தகத்துறையில் மட்டும் 23-24 பாடங்கள் கற்பிக்கப்படுகின்றது. இன்றைக்கு உலகத்திலே கடந்த 15-20 ஆண்டுகளாக பொருளாதார திட்டத்தில் குளோபலைசேஷன் அண்ட் மார்க்கெட் எக்கனமி உலகமயமாக்கல் மற்றும் சந்தை பொருளாதாரம் என்ற அடிப்படையில் வளர்ச்சி பெற்றிருக்கின்ற பொருளாதார நாடுகளில் உடைய பல்கலைக்கழகங்களில் அந்த பாடங்கள் தேவையாக இருக்கின்றது. உதாரணமாக உலகத்திலே ஆடை தொழிற்சாலை அல்லது ஏற்றுமதிக்கு பொருத்தமான ஏற்றுமதிகளில் பொருளாதார ரீதியாக அதாவது உடை தயாரிப்பதில் டிசைனிங் வடிவமைப்பதில் சித்திரமிடுதலில் எம்ப்ராய்டிங் அண்ட் டிசைனிங் மிகவும் உச்ச கல்வியை டாக்டரேட் அவர்கள் பட்டதாரியாகி அந்த பாடத்தை படித்து அவர்கள் கலாநிதி பட்டம் பெறுகிற வரைக்கும் அந்த துறையில் கூட ஆற்றல் தேவைப்படுகிறது இந்த உலக பொருளாதாரத்திலே. அது பற்றி பல பல விடயங்கள் இருக்கின்றன. அதைவிட மருத்துவ துறையிலே எங்களுடைய பல்கலைக்கழகங்களில் MBBS பாடம் படிப்பிக்கப்படுகின்றது. ஆனால் வளர்ச்சியடைந்த விஞ்ஞான உலகத்தில் மருத்துவ துறையில் அதனுடன் தொடர்புபட்ட 8 பாடங்களுக்கு மேல், இந்தியாவிலே அது இன்றைக்கு 4-5 ஆண்டுகளுக்கு மேல் தொடங்கிவிட்டார்கள். தி ரிலேட்டட் கோர்சஸ் வித் MBBS அந்த பாடங்கள் எங்களிடத்திலே, அதுதான் இன்றைக்கு அதிகமாக வேலைவாய்ப்பை பெற்றுக் கொடுப்பதற்கு தேவையுள்ள மருத்துவத்துறையாக இருக்கின்றது. அது இடம்பெறுவதில்லை. அடுத்தது கலைத்துறைக்கு தெரிவு செய்யப்படுகின்ற மாணவர்களுக்கு அந்த பாடங்களில் அவர்கள் தெரிந்தாலும் அவர்களுக்கு வேலைவாய்ப்பு ஒரு அரசியல் ரீதியாக அவர்கள் என்ன படித்தார்களோ என்ன பாடத்தில் சித்திருந்தார்களோ அதுக்கு ஏற்றவாறான வேலைவாய்ப்பு வழங்கப்படுவதில்லை. உதாரணமாக பட்டதாரிகளுக்கு வேலை வழங்குகிறோம் என்று அவர்கள் எங்கெங்கோ எல்லாம் நியமிக்கப்பட்டு விடுகிறார்கள். அவர்களுடைய எதிர்காலத்துக்கு அது முன்னேற்றத்தை வழங்கி இருக்காது. அனுபடியால் நான் உலக நாடுகளில் பல பல்கலைக்கழகங்களுக்கு சென்றிருக்கிறேன். குறிப்பாக இந்தியாவிலே அங்குள்ள பல்கலைக்கழகங்களுக்கு முன்னர் ஒரு மாணவனுடைய எதிர்காலத்தை தீர்மானிப்பதில் அவன் எந்த துறைக்கு கல்வி கற்க வேண்டும், எந்த துறையில் அவனுக்கு இந்த நாட்டிலே வேலைவாய்ப்பு பெறக்கூடியதாகவும் அவன் தன்னுடைய ஆய்வுத்துறை அவனுடைய எதிர்காலத்தில் அவன் உலகத்தோடு ஒட்டி உயர்வதற்கான திட்டம் வகுக்கப்பட்டு அந்த மாணவர்களை பல்கலைக்கழகத்தினுடைய ஆரம்ப நிகழ்ச்சி திட்டம் 10ஆம் ஆண்டிலிருந்து ஆரம்பிக்கின்றது. அந்த மாணவன் என்ன கல்வியை என்ன திட்டத்தின் அடிப்படையில் தொடர வேண்டும் என்று அந்த அறிவானது பாடசாலைகளில் ஆசிரியர்கள் பெற்றோர்கள் அந்த மாணவர் அவர் எந்த துறையிலே அவன் ஆர்வம் கொண்டிருக்கிறான், எந்த துறையில் அவன் பாடங்களில் கூடுதலான புள்ளிகளை பெற்றிருக்கிறான் என்று கணித்து பல்கலைக்கழகத்தில் அந்த பீடங்களுக்கு அனுமதி வழங்க வேண்டும். அது ஒரு முக்கியமான தேவையாக இருக்கின்றது. அதிகமாக அவர்களுக்கு வழிகாட்டல் இருக்கவில்லை. இந்த விடயங்களில் நான் நினைக்கிறேன் ஆலோசனை பல்கலைக்கழக மானியங்க ஆணைக்குழு ஒரு கட்டளையை வைத்திருக்க வேண்டும். இந்த கவுன்சிலிங் சிஸ்டம் 10ஆம் வகுப்புக்கு மேல் பல்கலைக்கழகங்களுக்கு தெரிவு செய்வதற்கு இடையிலே அவர்கள் என்ன வழிகாட்டு எந்த அடிப்படையில் வழிகாட்டி அவர்களை எந்த துறைக்கு தேர்ந்தெடுக்கப்பட வேண்டும் என்பதை தீர்மானிக்கின்ற வழிகாட்டல் இருக்க வேண்டும். அது மிக முக்கியம். இல்லாதபடியால் தான் அந்த முறை இல்லாதபடியால் தான் பெரும்பாலான 60-65% மாணவர்கள், அது எங்கள் பிரதேசங்களிலே மிகவும் கவலைக்குரிய விடயம், 60-65 வீதமானவர்கள் கலைப்பிடத்துக்கு மட்டும் தெரிவு செய்யப்படுகிறார்கள். நான் ஒரு உதாரணத்தை சொல்வேன், அதனுடைய ஒரு சிறு உதாரணம், அதனுடைய விளைவை. கடந்த சில காலங்களாக எங்களுடைய மருத்துவமனைகளுக்கு தாதிகள் நர்ஸ் தேர்ந்தெடுக்கப்படுவதற்கு ஆட்கள் விண்ணப்பிப்பதில்லை என்று அமைச்சர்கள் எங்களுக்கு சொல்லுகிறார்கள். எங்களுக்கு நிறைய வெற்றிடங்கள் இருக்கின்றன. அது ஏனென்று ஆராய்ந்து பார்த்து கேட்டு அதுக்கு பதில் பெறுகின்ற பொழுது அவர்கள்
சொன்னார்கள், விஞ்ஞான பிரைம் மினிஸ்டர் Honorable Dr. Raja Parvez Ashraf, accompanied by Madam Ashraf and the delegation.
Shall I proceed, sir?
Yes, go ahead.
அந்த பாடங்களில் ஒரு தாதியாகவதற்கு கூட விஞ்ஞான பாடங்களில் அவர்கள் சித்தியடையவில்லை என்ற ஒரு பெரும் அதிசயம் எங்களுக்கு தந்திருந்தார்கள். அதனுடைய அவசியம் அது தேவை என்னவென்றால், அந்த பிள்ளைகளுக்கு அவர்கள் கற்க முடியாதவர்கள் அல்ல, அவர்களுக்கு சரியான வழிகாட்டல் வழங்கப்படவில்லை. இந்த காரணங்களினால் தான் நான் அதில் அதிகமாக நான் நேரத்தை எடுக்கவில்லை. இதனால் நான் வற்புறுத்துகிறேன், நீங்களும் உங்களுடைய மானியங்கள் ஆணைக்குழுவும் பல்கலைக்கழக நிபுணர்களும், அதாவது கவுன்சில்ஸ் இருக்கின்றவர்கள், அந்த பீடங்களில் இருக்கின்றவர்கள், நீங்கள் கூடிய ஆராய்ந்து இதற்கு வழிகாட்டல் குழுக்களை கட்டாயப்படுத்த வேண்டும். பல்கலைக்கழகங்களுக்கு தெரிவு செய்யப்படுவதற்கு முதல் 10ஆம் ஆண்டு, 11ஆம் ஆண்டு, 12ஆம் ஆண்டுக்கு பிறகு பல்கலைக்கழகத்துக்கு நுழைவதற்கு முதல் அந்த பிள்ளைகள் எவ்வளவு பேர் என்னென்ன துறைக்கு தெரிவு செய்யப்பட வேண்டும். விஞ்ஞானத்துறை, பொறியியல்துறை, வர்த்தகத்துறை, இது மிக முக்கியமானது. உலகத்தோடு நாம் ஒட்டி உயர்வதற்கும், பொருளாதாரத்தை கட்டியெழுப்பதற்கும், அவருடைய சொந்த வாழ்க்கையில் அவர்கள் முன்னேறுவதற்கும். அப்படி இப்பொழுது 60-65 வீதமாக இருக்கிற கலப்பீடு மாணவர்கள், அவர்கள் 60-65 வீதம் விஞ்ஞான பீடங்களுக்கு செல்ல வேண்டும், தொழில்நுட்ப பீடங்களுக்கு செல்ல வேண்டும், அதைவிட வர்த்தக பீடங்களுக்கு செல்ல வேண்டும். இது மிகவும் முக்கியமானது. ஏனைய பாடங்கள் அதன் துணையாக இருக்கின்ற ரிலேட்டட் கோர்சஸ், மெடிக்கல் ஃபேக்கல்டி, என்ஜினியரிங் ஃபேக்கல்டிஸ், அது சம்பந்தமாக அது மிகவும் முக்கியமானது. ஆனால் நான் நினைக்கிறேன் உங்களுடைய மானியங்கள் ஆணைக்குழு 27 பாடங்கள் இப்பொழுது அதிகரித்திருக்கின்றார்கள். அதை நாங்கள் மகிழ்ச்சியாக ஏற்றுக்கொள்ளக்கூடிய விடயங்கள். அதனுடையால் இன்னும் கூடுதலாக வர்த்தகத்துறையிலும் விஞ்ஞானத்துறையிலும் தொழில்நுட்பத்துறையிலும் நாங்கள் அதிகமாக மாணவர்களை ஈடுபடுத்துவதற்கும் அவர்கள் சித்தியடைவதற்கும், அதற்கான தொழில் துறைகள் இப்பொழுது அவை மிக குறைவு. எங்களுடைய கொள்கை திட்டமிடலே இருக்கின்ற பிரச்சனை, பல்கலைக்கழகங்களில் சித்தியடைபவர்களுக்கு வேலை வாய்ப்பு வழங்குவதற்கான தொழில் துறைகள் மிக அரிதாக இருக்கின்றன. அதுவும் எங்களுடைய வடக்கு கிழக்கு பிரதேசங்களிலே அது மிக அருமையாக இருக்கின்றது. அப்படி இல்லை என்று நான் சொல்லுவேன். அதனுடைய புதிய நவீன தொழில்நுட்ப விஞ்ஞான கணினி யுகத்திலே எங்களுடைய பிரதேசங்களில் கூட, வடகிழக்கு பிரதேசங்களிலே கூட பொருளாதார ரீதியாகவும் மனிதகுல ரீதியாகவும் அழிந்து போயிருக்கின்ற இடங்களில் முதலீடுகள் இந்த ஆண்டிலிருந்து அடுத்த 3-5 ஆண்டுகளுக்கு இடையில் வருகின்ற பொழுது உலகத்தோடு ஒட்டி வளர்ந்திருக்கின்ற தொழில்நுட்ப துறையின் உற்பத்திகள் அதற்கு பொருத்தமான மாணவர்கள் இல்லாமல் இருப்பார்கள், அல்லது சித்தியடையாதவர்களாக இருப்பார்கள், அதுக்கு தெரிவு செய்யப்படாமல் இருப்பார்கள். இது ஒரு மிக முக்கியமான விடயம். அடுத்ததாக, உதாரணமாக பல பல்கலைக்கழகங்களிலே நான் பார்த்த பொழுது, அதை ஆராய்ந்து படித்த பொழுது, எங்களுடைய பல்கலைக்கழகங்களுடைய முன்னேற்றத்துக்காக, உயர்ச்சிக்காக உலக நாடுகளிலே வளர்ச்சியடைந்த நாடுகளுடைய பல்கலைக்கழகங்களுடைய ஆற்றல், அறிவு, கண்டுபிடிப்புகளை நாங்கள் பகிர்ந்து கொள்ள வேண்டுமானால் அவர்களை எங்களுடைய அந்த பல்கலைக்கழகங்களை எங்களுடைய பல்கலைக்கழகங்களோடு இணைக்க வேண்டும். They affiliate with the foreign developed universities, with our universities. Even இந்தியாவிலே பார்த்தால் ஐஐடிஸ், அல்லது விவசாயத்துறையிலே, வேளாண்மை துறையிலே இருக்கின்ற பல்கலைக்கழகங்கள் உலகத்திலே வளர்ச்சியடைந்த உலக நாடுகளோடு அவர்கள் நேரடியாகவே இணைந்து வெளிநாடுகளிலே அறிவு ரீதியாக வளர்ச்சியடைந்த அந்த பல்கலைக்கழகங்களுடைய அறிவையும் ஆய்வுகளையும் எதிர்கால உலக இந்தியாவை கட்டியெழுப்புவதற்கும், அப்படி பல நாடுகள் அவர்கள் தங்களுடைய பல்கலைக்கழகங்களோடு அவர்களை இணைந்த பாடத்திட்டத்தை அவர்கள் பயிற்றுவிப்பதை நாங்கள் பார்த்திருக்கின்றோம். அது எங்களுக்கு கட்டாயமாக, பின்தங்கிய நாடுகளாக, பொருளாதாரத்திலே வளர்ச்சியடையாத கடன் நாடாக இருக்கிற எங்களுக்கு எல்லாம் அது மிகவும் வழிகாட்டியாக இருக்கும். நான் சென்ற 2-3 ஆண்டுகளுக்கு முன்னர் பாராளுமன்ற குழுவில் நான் அசோரியா நாட்டுக்கு சென்றிருந்தேன். ஒரு நாடு வேறு சந்தர்ப்பம் சென்றிருக்கிறேன். சிட்னி பல்கலைக்கழகத்திலும் பேர்த்திலே இருக்கின்ற வெஸ்டர்ன் ஆஸ்திரேலியா பல்கலைக்கழகத்திலும் குறிப்பாக எங்களோடு அவர்கள் கலந்துரையாடுகின்ற ஆய்வுகள் செய்கின்ற ஒரு நிகழ்ச்சியிடத்தை நான் கலந்து பேசுகிறேன். நாங்கள் பலர் பேசுகிறோம். நாயக்கன் நிமால் பால செவிபால் செல்வா அவருடைய தலைமையிலே வந்த குழுவர் நாங்கள் பங்கு பெற்றோம். அதில் எவ்வளவு தூரம் ஒரு பல்கலைக்கழகத்திலே ஆய்வுகளை உலகோடு ஒட்டி ஆய்வுகள் செய்கிறார்கள், இந்த ரிசர்ச் ஒர்க், அவர்கள் பொருளாதார ரீதியாக ஒரு கண்டுபிடிப்பை எங்களும் இப்பொழுது அந்த நூலின் இடத்துல இருக்கிறது. ஒரு ஒரு ஒவ்வொரு மாதமும் ஒரு ஆண்டும் அதிலே அவர்கள் உலக பொருளாதாரத்தில் ஆஸ்திரேலியா உட்பட ஏனைய நாடுகளை அவர்கள் பொருளாதார வளர்ச்சியை பார்த்து சீனா ஒரு முக்கியத்துவமான நாடாக அவர்கள் கருதுகிறார்கள். உற்பத்தியிலே முதலீடுகள் செய்வதிலே அப்படி இருந்த பொழுதிலும் China is a power in economic development. In the future, India will be the superpower in economic development. எவ்வளவு தூரம் ஒரு பல்கலைக்கழகம் ஒரு அமைச்சரவை அல்லது அந்த நாட்டினுடைய திட்டமிடல் துறையினர் திட்டங்களை வகுப்பதற்கு பதிலாக ஆலோசனையாக திட்டங்களாக அந்த பல்கலைக்கழகங்களிலே ஆய்வுகள் இடம்பெற்று அவர்கள் உலகத்துக்கும் நாடுகளுக்கும் தங்களுடைய நாட்டினுடைய எதிர்காலத்துக்கும் அவர்கள் தீர்மானம் அறிவிக்கின்றார்கள். இது ஒரு முக்கியமாக என்னை வெளிப்படை செய்தது. எங்களுடைய பிரதேசத்தில் எங்களுடைய பல்கலைக்கழகங்கள் ஆய்வு பீடங்கள் ரிசர்ச் ஃபேக்கல்டிஸ் அதுக்கான நிதி ஒதுக்கப்பட வேண்டும். ஒவ்வொரு பல்கலைக்கழகத்திலும் அந்த நிதி பீடங்கள் அந்த நிதி ஒதுக்கப்பட்டு அனைத்து துறைகளிலும் ஆய்வு செய்வர்களாக அது புதவர்களாக இருக்கலாம், அது புவியியலாக இருக்கலாம், நீராக இருக்கலாம், அப்படி ஆய்வு செய்வதற்கு என்று அமைச்சு நிதியை ஒதுக்க வேண்டிய அவசியமும் அதை உருவாக்க வேண்டிய அவசியமும் இருக்கிறது என்பதை நான் குறிப்பிட விரும்புகிறேன். அடுத்ததாக முக்கியமாக பல்கலைக்கழகங்களில் பாரிய குறைபாடுகள் இருக்கின்றன. அவர்களுக்கு நிதி கேட்கப்படுகிற நிதி ஒதுக்கப்படுவது போதாது என்று சொல்லுகிறார்கள். மாணவர்கள் ஒவ்வொரு துறையிலே ஆய்வு செய்வது பல நாடுகளிலே அமெரிக்காவிலே நாசா போன்ற இடங்களிலே மாணவர்கள் பல கண்டுபிடிப்புகளை கண்டுபிடிக்கிறார்கள். எங்களுடைய பல்கலைக்கழகத்துக்கு செல்வதற்கு முன்னரே பல மாணவர்கள் பல முன்னேற்றங்கள் கண்டுபிடிப்புகளை கண்டிருக்கின்றார்கள். அதற்கான ஊக்குவிப்பு, அதற்கான திட்டம், அதுக்கான நிதி ஒதுக்கீடு அடையாளம் கண்டு வழங்குவதற்கும் உயர்கல்வி அமைச்சு உங்களை போன்றவர்கள் ஒரு நல்ல அமைச்சர்களாக இருப்பவர் நாட்டுடைய இனப்பிரச்சனையை தீர்ப்பது மட்டுமல்ல இந்த நாட்டிலே கண்டிய தலைவராக இருந்தவர்கள் தான் பண்டார நாயக்கா உட்பட இங்கே ஒரு அதிகாரங்களை பூரணமாக பயந்து ஒரு சமஷ்டி அரசியல் அடிப்படை தான் தீர்க்கலாம் என்று சொல்லுவதில் இந்த பாராளுமன்றம் சென்ற முறை கூட இந்த ஆண்டில் கூட நீங்கள் ஒரு சமஷ்டி அமைப்பை பற்றி உங்களுடைய தலைவர்கள் முன்வைத்த டொனமூர் ஆணைக்குழுவுக்கு முன்னால் சோல்பரி ஆணைக்குழுவுக்கு முன்னால் வைத்தது எல்லாம் நீங்கள் பேசி வருவது எங்களுக்கு உற்சாகமாக இருக்கின்றது. அதே போலத்தான் கல்வித்துறையிலும் உங்களுடைய அமைச்சு காலத்திலே இந்த விடயங்களில் குறிப்பாக வடக்கு கிழக்கு மாகாணத்திலே போர்க்காலத்தில் கூட வீழ்ச்சியடைந்திருக்காத கல்வி இப்பொழுது அது விழுந்திருக்கிறது என்று பலர் கருதி சொல்லுகிறார்கள். இதை மாற்றியமைக்க வேண்டும். நான் சொல்வது என்னென்றால் இது தனியாக உயிர்கல்விக்கு உரிய விடயம் அல்ல. இதில் கல்வி அமைச்சு அடுத்தது திட்டமிடல் ஒரு நாட்டினுடைய கொள்கை திட்டமிடல் இது எவ்வளவு தூரம் மாணவர்களையும் தொழிலாளர்கள் வர்க்கத்தையும் இங்கே பார்த்தால் எங்களுடைய பிரதேசங்களிலே இந்த லேபரர்ஸ் ஸ்கில் லேபரர்ஸ் கட்டிடம் கட்டுவது கூட தொழிலாளர்கள் பயிற்சி பெற்றவர்களாக இல்லை. மறுபடியால் இந்த திட்டமானது வெறுமனே கல்வி அமைச்சுக்கு மட்டுமல்ல ஒரு நாட்டினுடைய அரசனுடைய கல்விக் கொள்கை அதனுடைய திட்டமிடல் கொள்கை இவைகளில் இந்த கல்வி இணைக்கப்பட வேண்டும். வெளியிலே சித்தியடைகின்றவர்கள் இப்பொழுதெல்லாம் பேனா பிடித்து எழுதுகிற காலம் அல்ல. இப்பொழுது கம்ப்யூட்டர் கணினி மையத்திலே அவர் அந்த சோதனையிலே சித்தியடைந்தால் அடுத்த நாள் பிளேஸ்மெண்ட் அவருக்கு இடம் கிடைக்கிறது. ஐஐடி எல்லாம் இவ்வளவு வளர்ச்சி பெற்ற தொழில்நுட்ப துறையாக இருக்கின்றது. மறுபடியால் நான் இன்னொரு கருத்தை நான் இந்த சந்தர்ப்பத்திலே அமைச்சருக்கு முன்னால் வைக்க விரும்புகிறேன். எங்களுடைய பல்கலைக்கழகங்கள் போதிய அளவு ஆய்வு ஆற்றல் அற்றவைகளாக இருக்கின்றன. அதைவிட இலங்கை முழுவதையும் நாங்கள் பார்க்கின்ற பொழுது நாங்கள் தேசிய பல்கலைக்கழகங்களாக மதிப்பீடு செய்ய வேண்டுமானால்
ஒன்று பேராதனை பல்கலைக்கழகம், அடுத்தது கொழும்பு பல்கலைக்கழகம். தொழில்நுட்பத் துறையிலே மொரட்டுவ பல்கலைக்கழகத்தை ஒப்பிடலாம். அவை மிகவும் நாடுகளுடைய வளர்ச்சி பெற்ற பல்கலைக்கழக கட்டமைப்புகளோடு இணைக்கப்பட்டு அவைகள் இன்னும் முன்னேற வேண்டும். பல்கலைக்கழகங்களுடைய அனுமதியில் முன்பு ஒரு காலத்திலே இப்பொழுதும் அந்த நடைமுறை இருக்கின்றது. இந்த மெரிட்ஸ் அடிப்படையில், அதுக்கு பின் மாவட்ட அடிப்படையில் மாணவர்களை சேர்க்கின்ற ஒரு முறை இப்பொழுதும் இருக்கின்றது. 13வது திருத்த சட்டத்திலும் ஒரு மாகாணத்துக்கு பல்கலைக்கழகம் சம்பந்தமாக அவர்கள் தொடக்கலாம், பராமரிக்கலாம் என்ற அளவுக்கு அங்கே அதிகாரங்கள் வழங்கப்பட்டது. ஆனால் நடைமுறையிலே கிடையாது. நான் இப்பொழுது குறிப்பிட விடயம், அமைச்சர் அவர்களே, ஒவ்வொரு பிராந்தியத்திலும், ஒவ்வொரு மாகாணத்திலும், அமைச்சு பிரதேசத்திலும் மாணவர்கள் அனுமதிக்கப்படுகின்ற பொழுது இந்த மெரிட்ஸ், அதை பற்றி தேசிய பல்கலைக்கழகங்களுக்கு செல்ல வேண்டியவர்களை பற்றி தீர்மானிக்கலாம். ஒவ்வொரு பல்கலைக்கழகமும் அந்தந்த பிராந்தியத்திலே 70-75 வீதமான மாணவர்கள் பல துறைகளுக்கும் அந்தந்த பிராந்தியங்கள் இருந்து தெரிவு செய்யப்பட வேண்டும் அந்தந்த பல்கலைக்கழகங்கள். இது பலவிதமான சிக்கல்களுக்கு தீர்வாக இருக்க முடியும். இந்த முறை 50,000 மேற்பட்ட மாணவர்களை அதிகமாக எடுப்பதற்கு தீர்மானித்திருப்பது ஒரு வரவேற்கக்கூடிய ஒரு விடயம். தனியார் கல்வி நிறுவனத்திற்கு போக வேண்டுமா இல்லையா? ஆனால் உலகத்தோடு ஒட்டி பார்க்கின்ற பொழுது 70-90 வீதமான கற்றவர்கள் நிறைந்த நாடுகளாக இருக்கின்ற பொழுது, உலக நாடுகளிடையே வேலை வாய்ப்புகளை பெறுகின்ற பொழுது, அந்த துறைக்கு ஏற்றவாறு எங்களுடைய மாணவர்களை உற்பத்தி உருவாக்குவது மிக அவசியமாக இருக்கின்றது. அதுபடியால் இதை நீங்கள் பரிசீலிக்க வேண்டும். எந்த பல்கலைக்கழகமாக இருந்தாலும், குறிப்பாக எங்களுடைய பிரதேசங்களில் இருக்கின்ற பல்கலைக்கழகங்களில் 70-75 வீதம், இது மாகாண மாவட்ட தெரிவுகளுக்கு அப்பால் புதிதான ஒரு புரட்சிகரமான சிந்தனையை கொண்டு வந்தால், அந்தந்த மாவட்டங்களிலே, அந்தந்த பல்கலைக்கழகங்களிலே, அந்தந்த பிரதேசங்களைச் சேர்ந்தவர்கள் ஒவ்வொரு துறைக்கும் 75 வீதமாக இருப்பவர்கள் தெரிவு செய்யப்படலாம். அது செய்வதன் மூலம் நாங்கள் இதெல்லாம் இன ரீதியாக கருதுகிறோம் என்பது அல்ல கருத்து, அங்கு எல்லோரும் படிக்கலாம். ஆனால் அந்தந்த பிராந்தியத்திலே அதிகமான மாணவர்களை அனைத்து துறைகளுக்கும் நாங்கள் தேர்ந்தெடுப்பது மட்டுமல்ல, அந்தந்த மாவட்டத்திலே அவர்களுடைய நடைமுறை அணுகல் முறைகளையும் நடைமுறை பிரச்சனைகளையும், அவர்கள் அதிகமாக தேர்ந்தெடுக்கப்படுவதற்கான வாய்ப்புகளையும் அது கொண்டிருக்கும் என்பதால், நீங்கள் அதை கண்டிப்பாக அந்தந்த பிராந்தியங்களிலே இருக்கின்ற பல்கலைக்கழகங்கள் 70-75 மாணவர்கள் அந்தந்த மாவட்டத்தை சேர்ந்தவர்களாக, அந்தந்த பிராந்தியங்களை சேர்ந்தவர்களாக ஒவ்வொரு துறைக்கும் நீங்கள் தெரிவு செய்வதற்கான ஒரு திட்டத்தை மாற்றி அமைப்பதற்கு நாங்கள் உங்களுக்கு ஒத்துழைப்பாக நாங்கள் அது பேச அந்த பல்கலைக்கழகத்தினுடைய ஆட்சியர் அறிவு கொண்டிருக்கும் மூலமாகவும் நாங்களும் உங்களுடன் பேசலாம். அதை செய்ய வேண்டும் என்று நான் கேட்டுக்கொள்ள விரும்புகிறேன். அடுத்ததாக பாடங்கள், நாங்கள் தெரிந்தெடுக்க வேண்டிய பாடங்கள். நான் ஏற்கனவே குறித்ததை போல எங்களுடைய பொருளாதார மேம்பாட்டு திட்டங்களில் தேவையான பாடங்கள் உலக பல்கலைக்கழகங்களிலே வர்த்தகத்துறைக்கு இருக்கின்றவர்கள் ஏனைய அனைத்து பாடத்திட்டங்களிலும் பார்க்க, வர்த்தகத்துறையிலே வளர்ச்சியடைந்த பல்கலைக்கழகங்களிலே 23-24 பாடங்களுக்கு மேல் அவர்கள் புதிது புதிதாக உருவாக்கி மாணவர்களை உருவாக்குகிறார்கள், தொழிலாளர்களை உருவாக்குகிறார்கள், பொறியியலாளர்களை உருவாக்குகிறார்கள், பல துறை விஞ்ஞானிகளை உருவாக்குகின்றார்கள். அந்த இடத்திலே பொருளாதார ரீதியாக உலகத்தோடு நாங்கள் ஒட்டி வளர வேண்டுமானால், நாங்கள் தொடர்ச்சியாக கடன் பெறுகிற நாடு, கடன் கட்ட முடியாத இருக்கிற நாடு, வரிச்சுமை எங்கள் மக்கள் மத்தியிலே சுமத்தப்படுகின்ற ஒரு நாடு, அதுவும் எங்களுடைய வடகிழக்கு பிரதேசத்திலே, நாங்கள் முகாம்களிலும் அல்லது நண்பர்களுடைய வீடுகளிலும் இந்தியா போன்ற இடங்களிலும் அகதிகளாக இருந்து கொண்டு நாங்கள் உழைப்பு அற்றவர்களாக, உற்பத்தி அற்றவர்களாக, வாழ்வாதாரமற்றவர்களாக இருக்கின்ற பொழுது, வெறுமனே ஒரு சித்தாந்தத்தை நாங்கள் 40,000 மதிப்பீட்டில் அவர்கள் உழைப்பாளர்களாக மாற்றுவோம், அல்லது $4,000 எங்களுக்கு வருமானத்தை உயர்த்துவதற்குரிய நடவடிக்கை எடுப்போம் என்றெல்லாம் சொல்லுவது அது ஒரு புள்ளி விவரம் மட்டும்தான். எங்களுடைய பிரயத்திலே 1 ரூபாய் கூட உழைக்க முடியாத அகதி இருக்கிறான், லட்சக்கணக்கான பேர் அப்படி இருக்கின்றார்கள். மறுபடியாக இந்த வெறும் சித்தாந்தத்தை, பொருளாதார சித்தாந்தத்தை வைத்துக் கொண்டு பின்தங்கிய பிரதேசங்கள், உழைப்பற்றிருக்கிற பிரதேசங்கள், போர்னாலே பாதிக்கப்பட்டு கைகால் இழந்திருக்கிற பிரதேசங்கள், அந்த மக்கள் அவர்களை நீங்கள் மதிப்பீடு செய்தால் இந்த பொருளாதார சித்தாந்தமே தவறாகத்தான் இருக்க முடியும். அதன்படியால் எங்களுடைய பல்கலைக்கழக கல்வியிலே மனித உரிமைகளுக்கு முக்கியத்துவம் அளிப்பது மட்டுமல்ல, மனிதாபிமானத்துக்கு முக்கியத்துவம் கொடுக்கின்ற கல்வி மட்டுமல்ல, உதாரணமாக உலகத்திலே இருக்கின்ற முதலாளித்துவ பொருளாதாரம், சோசியலிய பொருளாதாரம், அதை விட இப்பொழுது ஒரு மிக்ஸ் எக்கனமிக் பாலிசி,
globalization and market economy. மிக சிறந்த ஆண்டு இந்த ஆண்டிலும் ஒரு பெரிய மாநாடு பெற்றிருக்கின்றது. நவீன முதலாளித்துவ முறைக்கு மாறாக நிதியையும் பொருளாதாரத்தையும் கையாளுகின்ற பிரிக்ஸ் கட்டமைப்பு உருவாக்கி இருக்கிறார்கள். அதிலே பிரேசில், ரூசியா, தென்னாப்பிரிக்கா, இந்தியா, சைனா இவர்கள் ஏன் அப்படி உருவாக்குகிறார்கள்? அதை போன்ற நிதி கட்டமைப்பு, நாணய நிதியங்கள் இவைகள் எல்லாம் ஏன் உருவாக்கப்படுகிறது என்பதை பல்கலைக்கழக கல்வியிலே அவர்கள் படிக்கக்கூடியதாக அந்த பல திட்டங்கள் சேர்க்கப்பட வேண்டும். அது மிக முக்கியமானது. இந்த பிரிக்ஸ் அவர்கள் அமெரிக்க நிதியாண்மையை அவர்கள் தவிர்த்து அல்லது அதற்கு பதிலாக ஒரு பெரிய, அதாவது இந்த ஐந்து நாடுகள், இந்த பிரிக்ஸ் சம்பந்தமான நாடுகள் சவுத் ஆப்பிரிக்கா, ருஷ்யா, சைனா முரண்பாடுகள் கொண்டிருக்கின்ற தெரியும் நாடுகள் கூட அவர்கள் ஒன்றுபட்டு ஒரு நிதி திட்டத்தை உலக நிதிப்போக்குக்கு மாறாக தாங்கள் அந்த நிதியை கையாளுவதற்கு அவர்கள் அப்படியான திட்டங்களை கொண்டு வருகின்ற பொழுது எங்களுடைய மாணவர்கள் பொருளாதாரத்துறையிலே விற்பனராக ஆற்றல் அறிவு உள்ளவர்களாக வருபவர்களுக்கு இப்பொழுதே அது படிக்க தொடங்க வேண்டும். கல்வி திட்டத்தில் அந்த பாடங்கள் சேர்க்கப்பட வேண்டும். இவை மிக முக்கியமானவர்கள். அதன்படியால் இந்த முக்கியமாக நான் எடுத்துக்கொண்ட விடயங்களில் பல்கலைக்கழகத்திற்கு மாணவர்கள் அதிகமாக அதிகரித்திருப்பதைப் போல அந்தந்த பிராந்தியங்களிலும் அந்த மாணவர்கள் அதிகமாக சேர்க்கப்படுகின்ற பொழுது அந்தந்த பிராந்தியங்களில் அந்த மாணவர்கள் அதிகமாக அந்த பல்கலைக்கழகங்கள் சேர்க்கப்பட வேண்டும் மிக அவசியமாக இருக்கின்றது. இரண்டாவதாக, அடுத்ததாக எங்களுடைய வடகிழக்கு பிரதேசங்களிலே இருக்கின்ற பல்கலைக்கழகங்களுக்கு நான் நினைக்கிறேன் உங்களுடைய உதவியோடு பல்கலைக்கழகத்திலே மாடி கட்டடங்கள் கட்டுவதற்கு நீங்கள் தாராளமான உதவியை செய்திருக்கின்றீர்கள். அதே போல சுகாதாரத்துறையிலே சுகாதார அமைச்சர் பல மாடி கட்டடங்களை கொண்டு சுகாதார திட்டத்தை நிறைவேற்றுவதற்கு உதவி இருக்கின்றார். அவற்றுக்கு நாங்கள் உங்களிடம் அந்த விண்ணப்பம் தந்த பொழுது அதை ஏற்று எட்டு மாடி கட்டத்துக்கு கூட மெடிக்கல் ஃபேக்கல்டி, அதாவது மருத்துவ பீடத்துக்கு ஒதுக்கியிருந்ததற்கு நான் நன்றி சொல்ல விரும்புகிறேன். அனுப்படியால் நான் இந்த குறிப்பிட்ட இந்த விடயங்களில் மிகவும் ஆழமாக நீங்கள் கவனம் செலுத்துவீர்கள். உங்களுடைய மானியங்கள் ஆணைக்குழு, அந்த குழு மிகவும் நல்ல முறையில் அவர்கள் கடமையாற்றியிருக்கிறார்கள். அதிலும் அண்மை காலத்திலே 27 பாடங்களை அவர்கள் சேர்த்துக் கொண்டது மிகவும் முன்போக்கானது, முன்னேற்றமானது. அதே போல எங்களுடைய கலைப்பிடத்தில் இருந்து வருங்காலத்தில் அடுத்த 3-5
ஆண்டுகள்
அந்த அனுமதிப்பதில் பிராந்தியங்களிலிருந்து கூடுதலான 50,000 என்று நீங்கள் தீர்மானித்ததன் அடிப்படையிலும் கூட அல்லது தேவைப்பட்டால் எங்களுடைய பிரதேசங்களில் கல்வியை வளர்ச்சிக்காக, ஆய்வுக்காக அதற்கான ஆய்வு கூடங்களை நிறுவுவது மட்டுமல்ல 70-75 வீத மாணவர்களை அந்தந்த பிராந்தியங்களிலிருந்தே தெரிவு செய்வது எதிர்காலத்தின் நல்லிணக்கத்துக்கு கூட நல்ல ஒரு முறையாகவும் கல்வித்துறையில் சுயாதீனமாக அந்தந்த பிரதேசத்து பல்கலைக்கழகங்கள் இயங்குவதற்குமான சட்டத்திட்டங்களை நாங்கள் திருத்தி அமைத்து பல்கலைக்கழகங்களை முன்னேற்ற வேண்டும் என்று கேட்டு நான் விடைபெற்றுக் கொள்கிறேன். நன்றி, வணக்கம்.
Thank you.